ન્યાયાધીશોનું પુસ્તક એનો પહેલો અધ્યાય. ન્યાયાધીશોનું પુસ્તક એનો અધ્યાય પહેલો. હવે યહોશુઆના મરણ પછી એમ થયું કે ઇસરાયલ પુત્રોએ યહોવાને પૂછ્યું કે કનાનીઓની સામે લડવાને અમારી તરફથી તેઓ પર પહેલો કોણ ચઢાઈ કરે? અને યહોવાએ કહ્યું કે યહૂદા ચઢાઈ કરે. જુઓ, મેં તેના હાથમાં દેશ સોંપ્યો છે. ત્યારે યહૂદાએ પોતાના ભાઈ શિમ્યોનને કહ્યું કે આપણે કનાનીઓની સામે લડીએ માટે મારી સાથે મારા વતનમાં આવ, ત્યાર પછી હું પણ તારી સાથે તારા વતનમાં આવીશ. અને શિમ્યોન તેની સાથે ગયો. પછી યહૂદાએ ચઢાઈ કરી અને યહોવાએ કનાનીઓને તથા પરિઝીઓને તેઓના હાથમાં સોંપી દીધા અને તેઓને બેઝેકમાં તેઓમાંના 10,000 માણસોનો સંહાર કર્યો. અને બેઝેકમાં તેઓને અદોની બેઝેક સામે મળ્યો. તેઓ તેની સામે લડ્યા ને તેઓએ કનાનીઓ તથા પરિઝીઓનો સંહાર કર્યો. પણ અદોની બેઝેક નાઠો અને તેઓએ તેની પાછળ પડીને તેને પકડી પાડ્યો ને તેના હાથના તથા તેના પગના અંગૂઠા કાપી નાખ્યા. ત્યારે અદોની બેઝેકે કહ્યું કે હાથના તથા પગના અંગૂઠા કાપી નંખાયેલા એવા 70 રાજાઓ મારી મેજ નીચેથી ટુકડા વીણી ખાતા હતા. જેવું મેં કર્યું છે તેવો જ બદલો દેવે મને આપ્યો છે. અને તેઓ તેને યરૂસલેમમાં લાવ્યા ને ત્યાં તે મરી ગયો. હવે યહૂદા પુત્રોએ યરૂસલેમ પર ચઢાઈ કરીને તેને જીતી લીધું ને તેને તરવારથી મારીને તે નગરને આગ લગાડી. ત્યાર પછી યહૂદા પુત્રો પહાડી મુલકમાં, નેગેબમાં તથા નીચાણના પ્રદેશમાં રહેનારા કનાનીઓની સાથે લડવાને ઉતરી પડ્યા. અને યહૂદા હેબ્રોનવાસી કનાનીઓની સામે ગયો. પૂર્વે હેબ્રોન નામ તો કિર્યાત આરબા હતું. અને તેઓએ શેશાયનો, અહિમાનનો તથા તાલમાયનો સંહાર કર્યો. ત્યાંથી તે દબીરના રહેવાસીઓની સામે ગયો. અગાઉ તો દબીરનું નામ કિર્યાત સેફેર હતું. અને કાલેબે કહ્યું કે જે કોઈ કિર્યાત સેફેરને મારીને તેને જીતી લેશે તેની સાથે હું મારી દીકરી આખસા પરણાવીશ. અને કાલેબના નાના ભાઈ કનાઝના દીકરા ઓથનીએલે તે લીધું અને તેણે પોતાની દીકરી આખસા તેની સાથે પરણાવી. હવે એમ બન્યું કે તે આવી ત્યારે પોતાના પિતાની પાસે ખેતર માગવાને તેણે તેને સમજાવ્યો. અને તે પોતાના ગધેડા પરથી ઉતરી પડી અને કાલેબે તેને પૂછ્યું કે તારે શું જોઈએ છે? તેણે તેને કહ્યું કે મને આશીર્વાદ આપ, તે મને નેગેબની ભૂમિ આપી છે તો પાણીના જરા પણ મને આપ. અને કાલેબે તેને ઉપરના તેમજ નીચેના જરા આપ્યા. મૂસાના અસાળા કેનીના પુત્રો યહૂદા પુત્રોને સાથે લઈને ખજૂરીઓના નગરમાંથી નીકળીને અરાદની દક્ષિણ ગામ આવેલા યહૂદાના અરણ્યમાં ગયા અને તેઓ જઈને તે લોકોની સાથે વસ્યા. અને યહૂદા પોતાના ભાઈ શિમ્યોનની સાથે ગયો ને તેઓએ સફાથમાં રહેનારા કનાનીઓને ઠાર કર્યા ને તેનો પૂરો નાશ કર્યો. તે નગરનું નામ હોર્મા કહેવાતું હતું. યહૂદાએ ગાઝા તથા તેની સીમ, આસ્કલોન તથા તેની સીમ અને એક્રોન તથા તેની સીમ જીતી લીધા. અને યહોવા યહૂદાની સાથે હતો અને તેણે પહાડી મુલકના રહેવાસીઓને હાંકી કાઢ્યા, પણ નીચાણમાં રહેનારાને તે હાંકી કાઢી શક્યો નહીં, કેમ કે તેઓની પાસે લોખંડના રથ હતા. અને મૂસાના કહેવા પ્રમાણે તેઓએ કાલેબને હેબ્રોન આપ્યું અને તેણે અનાકના 3 પુત્રોને ત્યાંથી હાંકી કાઢ્યા. પણ બિન્યામિન પુત્રોએ યરૂસલેમવાસી યબૂસીઓને કાઢી મૂક્યા નહીં. પણ યબૂસીઓ તો બિન્યામિન પુત્રોની સાથે આજ સુધી યરૂસલેમમાં રહ્યા છે. અને યુસફના વંશજોએ પણ બેથેલ પર ચઢાઈ કરી અને યહોવા તેઓની સાથે હતો. અને યુસફના વંશજોએ બેથેલની બાતમી કાઢવા માટે માણસો મોકલ્યા. અગાઉ તો તે નગરનું નામ લૂઝ હતું. બાતમીદારોએ એક માણસને તે નગરમાંથી આવતો જોયો. તેઓએ તેને કહ્યું કે કૃપા કરીને અમને નગરમાં પેસવાનો માર્ગ બતાવ ને અમે તારા પર કૃપા કરીશું. પછી તેણે તેઓને નગરમાં જવાનો માર્ગ બતાવ્યો ને તેઓએ તરવારથી તે નગરનો નાશ કર્યો. પણ તે માણસને તથા તેના આખા કુટુંબને તેઓએ જવા દીધા. પછી તે માણસે હિત્તીઓના દેશમાં જઈને નગર બાંધ્યું ને તેનું નામ લૂઝ પાડ્યું. આજ સુધી તેનું નામ તે જ છે. તેમજ મનાશાએ બેત શેઆનના તથા તેના કસ્બાઓના રહેવાસીઓને, તાનાખના તથા તેના કસ્બાના રહેવાસીઓને, દોરના તથા તેના કસ્બાઓના રહેવાસીઓને, યબ્લ આમના તથા તેના કસ્બાઓના રહેવાસીઓને, ને મગીદોના તથા તેના કસ્બાઓના રહેવાસીઓને કાઢી મૂક્યા નહીં. પણ કનાનીઓએ તે દેશમાં રહેવા ઇચ્છ્યું, પણ ઇસ્રાયલો બળવાન થયા ત્યારે એમ થયું કે તેઓએ કનાનીઓ પર વેઠ નાખી, પણ તેઓને છેક કાઢી મૂક્યા નહીં. તેમજ એફ્રાઈમે ગેઝેરવાસી કનાનીઓને કાઢી મૂક્યા નહીં, પણ કનાનીઓ ગેઝરમાં તેઓની સાથે રહ્યા. તેમજ ઝબુલોને, કિટ્રોનના રહેવાસીઓને, નાહલોલના રહેવાસીઓને કાઢી મૂક્યા નહીં, પણ કનાનીઓ તેઓની સાથે રહ્યા ને વેટ કરનારા થયા. તેમજ આશ્ચર્ય આકોના રહેવાસીઓને ને સિદોનના રહેવાસીઓને અને અહલાબના, આકઝીબના, હેલબાહના, અફિકના તથા રહોબના રહેવાસીઓને કાઢી મૂક્યા નહીં, પણ દેશમાં રહેનારા કનાનીઓની સાથે આશ્ચર્યો રહ્યા, કેમ કે તેઓએ તેઓને કાઢી મૂક્યા નહીં. તેમજ નફતાલીએ બેથ શેમેશના રહેવાસીઓને તથા બેથ અનાથના રહેવાસીઓને કાઢી મૂક્યા નહીં, પણ દેશમાં રહેનારા કનાનીઓની સાથે તે રહ્યો. તો પણ બેથ શેમેશના તથા બેથ અનાથના રહેવાસીઓ તેઓના વેટ કરનારા તો થયા. અને અમોરીઓએ દાનના પુત્રોને પહાડી મુલકમાં જબરજસ્તીથી કાઢી મૂક્યા, કેમ કે તેઓએ તેઓને સપાટ પ્રદેશમાં આવવા દીધા નહીં. પણ અમોરીઓ હેરેસ પહાડમાં તથા આયાલોનમાં તથા શાલબીમમાં રહેવા ચાહતા હતા, પણ યુસફ પુત્રોનો હાથ પ્રબળ થયો, માટે તેઓ વેટ કરનારા થયા. અમોરીઓની સરહદ આક્રીબના ઘાટથી તથા પહાડથી ઉપર ગઈ.
ન્યાયાધીશોનું પુસ્તક એનો બીજો અધ્યાય. ન્યાયાધીશોનું પુસ્તક અધ્યાય બીજો. યહોવાનો દૂત ગિલગાલથી બોખીમમાં આવ્યો અને તેણે કહ્યું કે હું મિસરમાંથી તમને કાઢી લાવ્યો ને જે દેશ વિશે તમારા બાપદાદાઓની આગળ મેં સમ ખાધા હતા તે દેશમાં તમને લાવ્યો છું. અને મેં કહ્યું હતું કે તમારી સાથેનો મારો કરાર હું કદી રદ કરીશ નહીં, અને તમે આ દેશના રહેવાસીઓની સાથે કંઈ કરાર ન કરો, તેઓની વેદ્યો તોડી નાખો. પણ મારું વચન તમે ધ્યાનમાં લીધું નહીં. તમે એમ કેમ કર્યું છે? માટે મેં પણ કહ્યું કે હું તમારી સામેથી તેઓને હાંકી કાઢીશ નહીં, પણ તેઓ તમારી કૂંખોમાં કાંટારૂપ થશે અને તેઓના દેવો તમને ફાંદારૂપ થઈ પડશે. અને યહોવાના દૂતે સર્વ ઇસરાયલ પુત્રોને એ વાતો કહી ત્યારે એમ થયું કે લોક પોક મૂકીને રડ્યા. તેથી તેઓએ તે સ્થળનું નામ બોખીમ પાડ્યું અને ત્યાં યહોવાને સારું તેવો યજ્ઞ કર્યો. હવે યહોશુઆએ લોકોને વિદાય કર્યા પછી દેશનો વારસો લેવાને સર્વ ઇસરાયલ પુત્રો પોતપોતાના વતનમાં ચાલ્યા ગયા. અને યહોશુઆની આખી જિંદગી સુધી તથા તેના મરણ પછી જે વડીલો જીવતા રહ્યા હતા અને જેઓ ઇસરાયલને સારું જે સર્વ મોટા કામ યહોવાએ કર્યા હતા તે જોયા હતા, તેઓની આખી જિંદગી સુધી લોકોએ યહોવાની સેવા કરી. અને નૂનનો દીકરો યહોશુઆ, યહોવાનો સેવક, 110 વર્ષનો થઈને મરી ગયો. અને ગાહાશ પર્વતની ઉત્તર બાજુએ એફ્રાઇમના પહાડી મુલકમાંના તેના વતનની સરહદની અંદર એટલે તિમનાથ હેરેસમાં તેઓએ તેને દાટ્યો. અને તે આખી પેઢી પણ પોતાના પિતૃઓની સાથે મળી ગઈ અને તેઓના પછી એક એવી પેઢી ઉત્પન્ન થઈ કે જે યહોવાને તથા ઇસરાયલને સારું તેણે જે કામ કર્યું હતું તે પણ જાણતી નહોતી. હવે ઇસરાયલ પુત્રો યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું ને બાળની સેવા કરી. અને યહોવા તેઓના પિતૃઓનો દેવ જે તેઓને મિસ્ર દેશમાંથી કાઢી લાવ્યો હતો તેના તેઓએ ત્યાગ કર્યો ને અન્ય દેવોની એટલે તેઓની ચારે તરફના લોકોના દેવોની ઉપાસના કરીને તેમને વંદન કર્યું અને તેઓએ યહોવાને રોષ ચડાવ્યો. યહોવાને તજીને તેઓએ બાળ તથા આસ્ત્રોથની સેવા કરી. ત્યારે યહોવાનો કોપ ઇસરાયલ પર સળગી ઉઠ્યો ને તેણે તેઓને પાયમાલ કરનારાઓના હાથમાં સોંપ્યા કે જેઓએ તેમને પાયમાલ કર્યા, અને તેણે તેઓને તેઓની ચાર તરફના શત્રુઓના હાથમાં વેચી દીધા કે જેથી તેઓ ત્યાર પછી તેઓના શત્રુઓની સામે વધારે વાર ટકી શક્યા નહીં. યહોવાએ જે પ્રમાણે તેમને કહ્યું હતું ને યહોવાએ તેઓની આગળ સ્વાગત ખાધા હતા તે પ્રમાણે જ્યાં જ્યાં તેઓ ગયા ત્યાં ત્યાં તેમની હાનિને સારું યહોવાનો હાથ તેમની વિરુદ્ધ હતો અને તેઓ બહુ સંકટમાં આવી પડ્યા. પછી યહોવાએ ન્યાયાધીશોને ઉભા કર્યા કે જેઓએ તેઓને પાયમાલ કરનારાઓના હાથમાંથી છોડાવ્યા, તો પણ તેઓએ પોતાના ન્યાયાધીશોનું સાંભળ્યું નહીં, કેમ કે તેઓએ અન્ય દેવોની પાછળ વંઠી જઈને તેમને વંદન કર્યું. તેઓના બાપદાદાઓ યહોવાની આજ્ઞાઓ પાળીને જે માર્ગે ચાલતા હતા તેમાંથી તેઓ જલ્દી અવળે માર્ગે ફરી ગયા. તેઓની જેમ તેમણે કર્યું નહીં. જ્યારે યહોવા તેઓને સારો ન્યાયાધીશો ઉભા કરતો હતો ત્યારે યહોવા તે ન્યાયાધીશોની સાથે રહેતો હતો ને તે ન્યાયાધીશના જીવતા સુધી તેઓના શત્રુઓના હાથમાંથી તેઓને તે બચાવતો હતો. કેમ કે જેઓ તેમના ઉપર જુલમ કરતા હતા ને તેમને દુઃખ દેતા હતા તેઓના જુલમને લીધે તેઓ નિશાસા નાખતા તેને લીધે યહોવાને દયા આવતી. પણ ન્યાયાધીશના મરણ પછી એમ થયું કે તેઓ પાછા ફરી જતા તથા અન્ય દેવોની ઉપાસના કરીને તથા તેઓને પગે લાગીને તેઓ તેમના બાપદાદાઓ કરતા વધારે ભ્રષ્ટ થઈ જતા. તેઓ પોતાના કામથી તથા દુરાગ્રહથી પાછા હટતા નહીં. તેથી ઈસરાયલ પર યહોવાને રોષ ચડ્યો અને તેણે કહ્યું કે મેં જે કરાર આ પ્રજાના બાપદાદાઓની સાથે કર્યો હતો તેનું તેઓએ ઉલ્લંઘન કર્યું છે ને મારી વાણી પર લક્ષ આપ્યું નથી. માટે યહોશુઆએ મરતી વખતે જે દેશ જાતિઓને રહેવા દીધી હતી તેઓમાંની કોઈને હું પણ હવે પછી તેઓની આગળથી હાંકી કાઢીશ નહીં. જેથી જેમ તેઓના બાપદાદાઓ યહોવાએ બતાવેલા માર્ગે ચાલતા હતા તેમ ઈસરાયલ એ માર્ગે ચાલશે કે કેમ તેની તેઓ વડે હું પરીક્ષા કરું. તે માટે યહોવાએ તે દેશ જાતિઓને ઉતાવળે કાળી ન મૂકતા રહેવા દીધી. તેમજ યહોશુઆના હાથમાં તેણે તેઓને સોંપી નહીં. ન્યાયાધીશોનું પુસ્તક એનો ત્રીજો અધ્યાય, ઇસરાયલમાં થઈ ગયેલા ન્યાયાધીશોનું પુસ્તક અને એનો અધ્યાય ત્રીજો. હવે ઇસરાયલ પુત્રોની એટલે જેઓને કનાનની સાથે થયેલી સર્વ લડાઈઓનો અનુભવ થયો ન હતો તેઓની પરીક્ષા કરવાને અને ઇસરાયલ પુત્રોની પેઢીઓ એટલે જેઓને અગાઉ યુદ્ધ વિશે કંઈક માહિતી ન હતી તે માહિતગાર થઈને યુદ્ધ કળા શીખે કેવળ એ સારું યહોવાએ જે દેશ જાતિઓને રહેવા દીધી તે આ છે. એટલે પલિસ્તીઓના પાંચ સરદારો તથા સર્વ કનાનીઓ તથા સિદોનીઓ ને બાલ હેરમોનના પહાડથી હમાત જવાના માર્ગ સુધી લબાનોન પર્વતમાં રહેનારા હિવીઓ યહોવાએ મૂસાની મારફતે તેઓના બાપદાદાઓને જે આજ્ઞાઓ કરી હતી તે આજ્ઞાઓ ઇસરાયલ પાસે કે કેમ તેની પરીક્ષા કરવા માટે એ લોકોને રહેવા દેવામાં આવ્યા હતા. ઇસરાયલ પુત્રો કનાનીઓની હિત્તીઓની અમોરીઓની પરિઝીઓની હિવીઓની તથા યબૂસીઓની ભેગા રહેતા હતા. તેઓની દીકરીઓને પરણતા અને તેઓના દીકરાઓને પોતાની દીકરીઓ આપતા ને તેઓના દેવોની ઉપાસના કરતા હતા. અને ઇસરાયલ પુત્રો યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કહ્યું ને પોતાના દેવ યહોવાને વિસરી જઈને બાલીમ તથા અશેરોથની ઉપાસના કરી. તે માટે યહોવાનો કોપ ઇસરાયલ પર સળગી ઉઠ્યો ને તેણે આરામ નાહરાઇમના રાજા કુશાન રિશ આથાઇમના હાથમાં તેઓને વેચી દીધા અને 8 વર્ષ સુધી ઇસરાયલ પુત્રો કુશાન રિશ આથાઇમને તાબે રહ્યા. અને ઇસરાયલ પુત્ર યહોવાને પોકાર કર્યો ત્યારે યહોવાએ ઇસરાયલ પુત્રોના બચાવનાર તરીકે કાલેબના નાના ભાઈ કનાતના દીકરા ઓથનીયલને ઉભો કર્યો. તેણે તેઓને બચાવ્યા અને યહોવાનો આત્મા તેના ઉપર આવ્યો અને તેણે ઇસરાયલનો ન્યાય કર્યો. અને તે લડાઈ કરવા ગયો ને યહોવાએ આરામના રાજા કુશાન રિશાથાઇમને તેના હાથમાં સોંપ્યો અને તેના હાથે કુશાન રિશાથાઇમનો પરાજય થયો. 40 વર્ષ સુધી દેશમાં શાંતિ રહી. પછી કનાઝનો દીકરો ઓથનીયલ મરણ પામ્યો. વળી ઇસરાયલ પુત્ર યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું અને યહોવાએ મોઆબના રાજા એગ્લોનને ઇસરાયલ પુત્રોની સામે બળવાન કર્યો કેમ કે યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તેઓએ કર્યું હતું. અને તેણે અમોનીઓને તથા અમાલેકીઓને પોતાની સાથે એકઠા કર્યા અને તેણે જઈને ઇસરાયલીઓને માર્યા ને તેઓએ ખજૂરીનું નગર જીતી લીધું. એમ ઇસરાયલ પુત્ર 18 વર્ષ સુધી મોઆબના રાજા એગ્લોનની તાબેદારી કરી. પણ ઇસરાયલ પુત્ર યહોવાને પોકાર કર્યો ત્યારે બિન્યામીની ગેરાનો દીકરો એહુદ જે એક ડાબોળ્યો માણસ હતો તેને તેઓના બચાવના તરીકે યહોવાએ ઉભો કર્યો અને ઇસરાયલ પુત્રોએ તેની હસ્તક મોઆબના રાજા એગ્લોનને નજરાણું મોકલ્યું. અને એહુદે પોતાને સારું એક હાથ લાંબી એવી એક બેધારી કટાર બનાવી અને વસ્ત્રની નીચે કમરની જમણી બાજુએ તેણે તે લટકાવી. પછી તેણે મોઆબના રાજા એગ્લોનના નજરાણું કર્યું. એગ્લોન તો શરીરે બહુ પુષ્ટ હતો. નજરાણું કર્યા પછી તેણે નજરાણું ઉંચકી લાવનાર લોકોને વિદાય કર્યા. પણ પોતે ગિલગાલ પાસેની ખાણોથી પાછો વળ્યો ને તેણે કહ્યું કે હે રાજા, મારે તને એક ગુપ્ત વાત કહેવી છે. તેણે કહ્યું છાનો રહે અને તેના સર્વ હજુરિયા તેની પાસેથી જતા રહ્યા અને એહુદ તેની પાસે ગયો. તે પોતાની શીતળ ઓરડીમાં એકલો બેઠો હતો અને યહૂદે તેને કહ્યું, હું દેવ તરફથી તારે વાસ્તે કંઈ સંદેશો લાવ્યો છું. એટલે તે પોતાના આસન પરથી ઉઠ્યો. ત્યારે યહૂદે પોતાનો ડાબો હાથ લાંબો કરીને પોતાની જમણી બાજુએથી કટાર લઈને તેના પેટમાં ભોંકી દીધી અને ફળ સાથે હાથો પણ અંદર પેસી ગયો અને ફળની આસપાસ ચરબી ઠરી રહી. કેમ કે તેણે તેના પેટમાંથી કટાર ખેંચી કાઢી નહીં અને તે પછવાડે ફૂટી નીકળી. ત્યાર પછી યહૂદ દેવડીમાં ગયો અને તેણે દીવાનખાનાના બારણા પાછળ બંધ કરીને તેને કળ દીધી. હવે તેના બહાર ગયા પછી તેના નોકરો આવ્યા અને તેઓએ જોયું તો જુઓ, દીવાનખાનાના બારણાને કળ દીધેલી હતી અને તેઓએ કહ્યું કે બેશક શીતળ ઓરડીમાં તે પોતાના પગ ઢાંકતો હશે. તેઓએ એટલી બધી વાર વિલંબ કર્યો કે તેઓ શરમાઈ ગયા અને જુઓ, તે ઓરડીના બારણા તેણે ઉગાડ્યા નહીં. તેથી તેઓએ કૂંચી લઈને તે ઉગાડ્યા અને જુઓ, તેઓનો માલિક ભૂમિ પર મૂવેલો પડેલો હતો. તેઓને વાર થઈ એટલામાં તો યહૂદ નાસીને ખાવાની પેલી ગમ ઉતરીને સૈરાય સુધી પહોંચી ગયો. એમ થયું કે ત્યાં આવીને તેણે એફ્રાઈમના પહાડી મુલકમાં રણસિંગડું વગાડ્યું અને ઇસરાયેલ પુત્રો તેની સાથે પહાડી મુલકમાંથી ઉતર્યા ને તે તેઓની આગળ આગળ ચાલતો હતો. અને તેણે તેઓને કહ્યું કે મારી પાછળ આવો, કેમ કે યહોવાએ તમારા વેરી મોઆબીઓને તમારા હાથમાં સોંપી દીધા. તેઓએ તેની સાથે જઈને મોઆબ દેશ તરફના યર્દનનો કિનારો કબજે કર્યો ને કોઈને પાર ઉતરવા દીધો નહીં. તે વખતે તેઓએ મોઆબના આશરે 10,000 પુરૂષોને માર્યા. એટલે સર્વ મજબૂત તથા સર્વ શૂરવીર પુરૂષોને એક પણ પુરૂષ બચી ગયો નહીં. એમ તે દિવસે મોઆબ ઇસરાયલને તાબે કરાયો અને 80 વર્ષ સુધી દેશમાં શાંતિ રહી. તેના પછી અનાથનો દીકરો શામગાર થયો. તેણે બળદ હાંકવાની પરોણથી 600 પલિસ્તીઓને મારી નાખ્યા અને તેણે પણ ઇસરાયલનો બચાવ કર્યો. ન્યાયાધીશોનું પુસ્તક એનો 4 અધ્યાય. ન્યાયાધીશોનું પુસ્તક અધ્યાય 4. યહૂદના મરણ પછી ઇસરાયલ પુત્રોએ ફરી યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. તેથી યહોવાએ તેઓને હાસોરમાં રાજ કરનાર કનાનના રાજા યાબીનના હાથમાં સોંપી દીધા. એનો સેનાપતિ વિદેશના હશેરોથનો રહેવાસી સિસરા હતો અને ઇસરાયલ પુત્રએ યહોવાને પોકાર કર્યો, કેમ કે તેની પાસે લોઢાના 900 રથ હતા અને તેણે 20 વર્ષ સુધી ઇસરાયલ પુત્રો પર બહુ જ જુલમ કર્યો. હવે તે સમયે લાપીદોતની વહુ દબોરા પ્રબોધિકા ઇસરાયલનો ન્યાય કરતી હતી. તે ઇસરાયલના પહાડી મુલકમાંના રામા તથા બેથેલની વચમાં દબોરાની ખજૂરીની નીચે રહેતી હતી અને ન્યાય કરવાને માટે ઇસરાયલ પુત્રો તેની પાસે આવતા હતા. તેણે કેદેશ નફતાલીથી અબીનોઆમના દીકરા બારાકને બોલાવી મંગાવીને તેને કહ્યું કે ઇસરાયલના દેવ યહોવાએ શું તને એવી આજ્ઞા આપી નથી કે તું તાબોર પર્વતની પાસે ચાલ્યો જા ને નફતાલી પુત્રમાંથી તથા ઝબુલોન પુત્રમાંથી 10,000 પુરૂષને તારી સાથે લે અને યાબીનની ફોજના સેનાપતિ સિસરાને તેના રથો તથા સૈન્ય સુદ્ધા હું તારી પાસે કિશોન નદીને કાંઠે લાવીશ અને હું તેને તારા હાથમાં સોંપી દઈશ. ત્યારે બારાકે તેને કહ્યું કે જો તું મારી સાથે આવે તો હું જાઉં, પણ જો તું મારી સાથે નહીં આવે તો હું નહીં જાઉં. અને તેણે કહ્યું, હું તારી સાથે ખચિત આવીશ, પણ તું જે કૂચ કરવાનો છે તેમાં તને જશ મળશે નહીં, કેમ કે યહોવા એક સ્ત્રીના હાથમાં સિસરાને વેચી દેશે. પછી દબોરા ઉઠીને બારાકની સાથે કેદેશ ગઈ અને બારાકે ઝબુલોનને તથા નફતાલીને કેદેશમાં બોલાવ્યા. તેની સરદાર નીચે 10,000 માણસ તેની સાથે ગયા અને દબોરા પણ તેની સાથે ગઈ. હવે હેબેર કેનીએ કેનીઓથી એટલે મૂસાના સાળા હોબાબના વંશજોથી જુદા થઈને પોતાનો તંબુ કેદેશ પાસેના સાનનાનીમમાં એલોન વૃક્ષ જેટલે દૂર માર્યો હતો અને સિસરાને કોઈએ ખબર આપી કે અબીનોઆબનો દીકરો બારાક તાબોર પર્વત પર ગયો છે. ત્યારે સિસરાએ પોતાના સર્વરથ એટલે લોઢાના 900 રથ ને વિદેશીઓના હસેરોથી તે કિશોન નદી સુધી જે લોકો તેની સાથે હતા તે સર્વને એકઠા કર્યા અને દબોરાએ બારાકને કહ્યું કે ઉઠ, કેમ કે આજે યહોવાએ સિસરાને તારા હાથમાં સોંપી દીધો છે. યહોવા તારી આગળ ગયો નથી શું? તેથી બારાક તાબોર પર્વત પરથી ઉતર્યો ને તેની સરદાર નીચે 10,000 માણસ ઉતર્યા અને યહોવાએ સિસરાનો તથા તેના સર્વ રથોનો તથા તેના સર્વ સૈન્યનો બારાકની આગળ તરવારથી પરાભવ કર્યો અને સિસરા તેના રથમાંથી ઉતરીને પગપાળો નાસી ગયો. પણ વિદેશોના હસેરોથ સુધી બારાક તે રથોની તથા સૈન્યની પાછળ પડ્યો અને સિસરાનો આખો સૈન્ય તરવારથી પડ્યું. એક પણ માણસ બચ્યું નહીં. તો પણ સિસરા પગે ચાલીને હેબેર કેનીની સ્ત્રી યાયેલના તંબુમાં નાસી ગયો, કેમ કે હાસોરના રાજા યાબિન તથા હેબેર કેનીના વંશજોની વચ્ચે તો સલાહ સંપ હતો. અને યાયેલે સિસરાને મળવા બહાર નીકળીને તેને કહ્યું, અંદર આવો મારા મુરબ્બી, મારી પાસે અંદર આવો બિહોમાં. અને તે પાછો વળીને તેની પાસે તંબુમાં ગયો અને તેણે તેને એક ધાબળીમાં સંતાડ્યો. તેણે તેને કહ્યું કે કૃપા કરીને મને થોડું પાણી પા, કેમ કે મને તરસ લાગી છે. તેણે એક મશક ઉગાડીને તેને દૂધ પાયું અને તેના પર ધાબળી ઉડાડી અને તેણે તેને કહ્યું કે તું તંબુના બારણામાં ઉભી રહે અને જો કોઈ આવીને તને પૂછે કે અહીં કોણ છે તો તારે કહેવું કે અહીં કોઈ છે તો તારે કહેવું કે ના. પછી હેબેરની વહુ યાયેલ તંબુની એક મેખ લઈને તથા હાથમાં મોગરી લઈને ધીમે ધીમે તેની પાસે ગઈ ને તેના લમણામાં તે મેખ ઠોકી ગાળી ને તેમાંથી પાર થઈને જમીનમાં પેઠી, કેમ કે તે ભર નિંદ્રામાં હતો. પછી તે મૂર્છા ખાઈને મરી ગયો. અને જુઓ, બારાક સિસરાની પાછળ પડેલો હતો ત્યારે યાયેલે તેને મળવા બહાર આવીને તેને કહ્યું, આવ, જેને તું શોધે છે તે હું તને બતાવું. અને તે તેની પાસે ગયો તો જુઓ, સિસરા મરેલો પડ્યો હતો ને મેખ તેના લમણામાંથી. આ પ્રમાણે દેવે તે દિવસે કનાનના રાજા યાબિનને ઇસરાયલ પુત્રોની સામે હરાવ્યો અને ઇસરાયલ પુત્રોનો હાથ કનાનના રાજા યાબિનની વિરુદ્ધ વધારે ને વધારે પ્રબળ થતો ગયો, એટલે સુધી કે તેઓએ કનાનના રાજા યાબિનનો નાશ કર્યો. ન્યાયાધીશોનું પુસ્તક એનો પાંચમો અધ્યાય. ન્યાયાધીશોનું પુસ્તક અધ્યાય પાંચમો. તે દિવસે દબુરાએ તથા અબીનોઆમના દીકરા બારાકે ગીત કરીને કહ્યું કે આગેવાનોએ ઇસરાયલમાં આગેવાની કરી અને લોકોએ રાજી ખુશીથી પોતાને અર્પી દીધા માટે તમે યહોવાને ધન્યવાદ આપો. હે રાજાઓ, તમે સાંભળો. હે સરદારો, કાન ધરો. હું યહોવાની આગળ ગાયન કરીશ, ઇસરાયલના દેવ યહોવાની સ્તુતિ ગાઈશ. હે યહોવા, જ્યારે તું શેરથી સીધા ગયો, જ્યારે તારી સવારી અદોમના મેદાનમાંથી નીકળી, ત્યારે ધરતી કંપી ને આકાશ પણ ટપક્યું, હા, મેઘોમાંથી પાણી ટપક્યું. યહોવાની આગળ પર્વતો કાંપવા લાગ્યા, ઇસરાયલના દેવ યહોવાની આગળ પેલો સિનાય પણ કાંપ્યો. આનાથના દીકરા શામગારના વખતમાં તથા યાયેલના વખતમાં રાજમાર્ગો અવળ પડ્યા હતા અને વટે માર્ગો ગલી કૂંચીને માર્ગે ચાલતા હતા. ઇસરાયલમાં ગામો ઉજ્જળ થયા, તે નિર્જન થયા. જ્યાં સુધી કે હું દબોરા ઉઠી, હું ઇસરાયલમાં મા જેવી ઉભી થઈ, ત્યાં સુધી તેઓએ નવા દેવોને પસંદ કર્યા. તે વખતે ભાગળમાં યુદ્ધ હતું. શું ઇસરાયલના 40,000 મધ્યે કોઈની પાસે ઢાલ કે બરછી દેખાતી હતી? ઇસરાયલના જે અધિકારીઓએ લોકોની સાથે રાજી ખુશીથી પોતાને અર્પી દીધા, તેઓની તરફ મારું હૃદય છે. યહોવાને ધન્યવાદ આપો. ઉજળા ગધેડાઓ પર સવારી કરનારા, કિંમતી ગાલીજા પર બેસનારા, તેના માર્ગોમાં પગે ચાલનારા, તમે તેના ગુણગાન કરો. તીરંદાજોના ઘોંઘાટથી દૂર પનઘટ આગળ એવે ઠેકાણે તેઓ યહોવાના ન્યાયકૃત્યો, એટલે ઇસરાયલમાં તેના રાજ્યના ન્યાયકૃત્યો ગાશે. ત્યારે યહોવાના લોક ભાગોળમાં એકઠા થયા. જાગ જાગ હે દબોરા, જાગ જાગ ગાયન કર. હે બારાક, તું ઉઠ. અને હે અબીનોઆમના દીકરા, તને ગુલામ કરનારને તું ગુલામ કરી લઈ જા. ત્યારે અમીરોમાંથી તથા લોકોમાંથી બચી ગયેલા આવ્યા. યહોવા મારે સારું પરાક્રમની વિરુદ્ધ ઉતરી આવ્યો. તેઓની જળ અમાલેકમાં છે. તેઓ એફરાયમાંથી ઉતરી આવ્યા. તારી પાછળ તારા લોકોમાં બિન્યામીન આવ્યો. માખીરમાંથી અધિકારીઓ અને ઝબુલોનમાંથી અમલદારનો દંડ ધારણ કરનારા ઉતરી આવ્યા. ઈસાખારના સરદારો દબોરાની સાથે હતા. ઈસાખાર હતો એવો જ બારાક પણ હતો. તેની પાછળ તેઓ ખીણમાં ધસી ગયા. રૂબેનના વેડાઓ આગળ મોટા મોટા મનસુબા કરવામાં આવ્યા. ટોળાને બોલાવવાના, વાંસળીના નાદ સાંભળવાને તું શા માટે ઘેટાના વાડામાં બેઠો? રૂબેનના વેડાઓ પાસે મહા મોટી વિચારણા થઈ. ગિલિયાદ યર્દનને પેલે પાર રહ્યો અને દાન તેના વાહણોમાં કેમ રહ્યો? આશેર સમુદ્રને કાંઠે શાંત બેસી રહ્યો અને પોતાની ખાડીઓની પાસે રહ્યો. ઝબુલોનની પ્રજાએ તથા નફતાલીએ મેદાનમાં ઉચ્ચસ્થાનોમાં પોતાના જીવોને જોખમમાં નાખ્યા. રાજાઓ આવીને પડ્યા તે વખતે મગીદોના પાણીની પાસેના તાનાકમાં તેઓએ ધનનો કંઈ લાભ મળ્યો નહીં. આકાશમાંના તારાઓએ યુદ્ધ કર્યું, તેઓએ પોતપોતાની કક્ષાઓમાં સિસરાની સામે યુદ્ધ કર્યું. કિશોન નદી તેઓને ઘસડી લઈ ગઈ, એટલે પેલી પ્રાચીન નદી કિશોન નદી, રે મારા જીવ, તું પરાક્રમથી આગળ ચાલ. ત્યારે કૂદવાથી, એટલે તેઓના પાણીદાર ઘોડાના કૂદવાથી તેઓની ખરીઓના ધબકારા વાગ્યા. યહોવાના દૂતે કહ્યું, મેરોઝને શાપ દો, તેની વસ્તીને સખત શાપ દો, કેમ કે યહોવાની મદદે, એટલે બળવાનની સામે યહોવાની મદદે તેઓ આવ્યા નહીં. બીજી સ્ત્રીઓના કરતા હેબેર કેનીની સ્ત્રી યાયલને ધન્ય છે, તંબુમાંની સ્ત્રીઓના કરતા તેને ધન્ય છે. તેણે પાણી માગ્યું ત્યારે તેણે તેને દૂધ આપ્યું. મહા અમૂલ્યવાન થાળીમાં તેને સારું તે દહીં લાવી. તેણે પોતાના એક હાથમાં મેખ લીધી અને જમણા હાથમાં મજૂરની મોગરી લીધી, અને તે મોગરીથી તેણે સિસરાને મારી નાખ્યો. તેણે તેના માથાની આર પાર મેખ ઠોકી ગાળી. હા, તેણે તેના લમણા વીંધી નાખ્યા અને તેની આર પાર તે ઠોકી ગાળી. તેના ચરણ આગળ તે નમ્યો, તે પડ્યો, તે સૂતો. તેના ચરણ આગળ તે નમ્યો, તે પડ્યો, તે જ્યાં નમ્યો ત્યાં તેની લાશ પડી. સિસરાની માએ બારીમાંથી જોયું અને જાળીમાંથી ઘાંટો કાઢીને કહ્યું, તેના રથને આવતા આટલી વાર કેમ લાગી? તેના રથના પૈડા કેમ વિલંબ કરે છે? તેની શાણી સખીઓએ તેને ઉત્તર દીધો. હા, તેણે પોતે પણ ઉત્તર દઈને કહ્યું, શું તેઓને લૂંટ તો મળી નહીં હોય? શું તેઓએ તે વહેંચી તો લીધી નહીં હોય? પ્રત્યેક પુરુષના હિસ્સામાં એક કે બે કુંવારિકાઓ આવી હશે. શું સિસરાને રંગબેરંગી વસ્ત્રોનો હિસ્સો તથા રંગબેરંગી જરીકામનો હિસ્સો, એટલે ગળાની બંને બાજુએ રંગબેરંગી જરીકામવાળા વસ્ત્રની લૂંટનો હિસ્સો મળ્યો હશે? હે યહોવા, તારા સર્વવૈરી એમ જ નાશ પામે, પણ જેઓ તેના પર પ્રીતિ રાખે છે તેઓ જેમ સૂર્ય પૂર્ણ તેજથી ઉદય પામે છે તેના જેવા થાઓ. ત્યાર પછી 40 વર્ષ પર્યંત દેશમાં શાંતિ રહી. ન્યાયાધીશોનું પુસ્તક એનો 6 અધ્યાય. ન્યાયાધીશોનું પુસ્તક 6. ઇસરાયેલ પુત્રોએ ફરીથી યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું, અને 7 વર્ષ સુધી યહોવાએ તેઓને મિદ્યાનના હાથમાં સોંપ્યા, અને મિદ્યાનનો હાથ ઇસરાયેલ ઉપર પ્રબળ થયો, અને મિદ્યાનીઓને લીધે ઇસરાયેલ પુત્રોએ પોતાને સારું પર્વતોમાં કોતરો, ગુફાઓ તથા ઘડો બનાવ્યા. અને એમ બનતું કે ઇસરાયેલીઓ વાવણી કરતા ત્યારે મિદ્યાનીઓ, અમાલેકીઓ તથા સર્વ તથા પૂર્વ દિશાના લોકો ચડી આવતા, એટલે તેઓની સામે ચડી આવતા. તેઓની સામે છાવણી કરીને છેક ગાઝા સુધી જમીનના પાકનો નાશ કરતા. ઇસરાયેલ પાસે અન્ન, ઘેટું, બળદ કે ગધેડું એવું કંઈ પણ રહેવા દેતા નહીં, કેમ કે તેઓ પોતાના ઢોર તથા તંબુઓ લઈને ચડી આવતા. તેઓ તીડની માફક સંખ્યા બંધ આવતા. તેઓ તથા તેઓના ઊંટો અગણિત હતા, અને દેશને ઉજ્જળ કરવાને તેઓ તેમાં પેસતા. અને મિદ્યાનીઓના કારણથી ઇસરાયેલ બહુ કંગાળ અવસ્થામાં આવી પડ્યા, અને ઇસરાયેલ પુત્ર યહોવાને પોકાર કર્યો. ઇસરાયેલ પુત્રએ મિદ્યાનીઓને લીધે યહોવાને પોકાર કર્યો ત્યારે એમ થયું કે યહોવાએ ઇસરાયેલ પુત્રોની પાસે એક પ્રબોધક મોકલ્યો. તેણે તેઓને કહ્યું કે ઇસરાયેલનો દેવ યહોવા એમ કહે છે કે હું તમને મિસરમાંથી કાઢી લાવ્યો અને ગુલામીના ઘરમાંથી તમને બહાર લાવ્યો, વળી મિસરીઓના હાથમાંથી તથા તમારા પર જુલમ કરનારા સર્વના હાથમાંથી મેં તમને છોડાવ્યા. તમારી આગળથી તેઓને હાંકી કાઢીને તેઓનો દેશ તમને આપ્યો, અને મેં તમને કહ્યું કે હું તમારો દેવ યહોવા છું. જે અમોરીઓના દેશમાં તમે વસો છો તેઓના દેવોથી તમે ન બીઓ, પણ તમે મારી વાણી સાંભળી નથી. ત્યાર પછી યહોવાનો દૂત આવીને અબી એઝરી યુવાશનું એલોન વૃક્ષ જે એફરામાં હતું તેની નીચે બેઠો. તેનો દીકરો ગિદિયોન મિદ્યાનોની નજર ન પડે માટે દ્રાક્ષાકુંડની અંદર ઘઉં ઝૂડતો હતો, અને યહોવાનો દૂતે તેને દર્શન દઈને કહ્યું, પરાક્રમી શુરવીર યહોવા તારી સાથે છે. ત્યારે ગિદિયોને તેને કહ્યું કે મારા માલિક, જો યહોવા અમારી સાથે હોય તો અમારે માથે આ સર્વ વિપત્તિઓ કેમ આવી પડી છે? યહોવા અમને મિસરમાંથી કાઢી નથી લાવ્યો શું? એમ કહીને અમારા પિતૃઓ તેના જે સર્વ ચમત્કારો વિશે અમને કહેતા હતા તે ક્યાં છે? પણ હમણાં તો યહોવાએ અમને તજી દીધા છે, ને મિદ્યાનના હાથમાં અમને સોંપી દીધા. યહોવાએ તેના પર દ્રષ્ટિ કરીને કહ્યું, તું તારા આ બળમાં ચાલ્યો જા, ને મિદ્યાનના હાથમાંથી ઇસરાયલને બચાવ. શું મેં તને મોકલ્યો નથી? તેણે તને કહ્યું, હે પ્રભુ, ઇસરાયલને હું શા વડે બચાવું? જો મનાશામાં મારું કુટુંબ સૌથી ગરીબ છે ને મારા પિતાના ઘરમાં હું સૌથી નાનો છું. યહોવાએ તને કહ્યું કે નિશ્ચય હું તારી સાથે હોઈશ, ને તું જાણે એક માણસને મારતો હોય તેમ તું મિદ્યાનીને મારશે. તેણે તને કહ્યું કે જો હું હવે તારી દ્રષ્ટિમાં કૃપા પામ્યો હો તો મારી સાથે વાત કરનાર તે તું જ છે, તેનું મને ચિહ્ન દેખાડ. હું તારી પાસે આવું ને મારું અર્પણ લાવીને તારી આગળ મૂકું, ત્યાં સુધી કૃપા કરીને તું અહીંથી જઈશ નહીં. તેણે કહ્યું કે તું પાછો આવશે ત્યાં સુધી હું અહીં થોભીશ. ગિદ્યોન ઘરમાં જઈને એક હલવાન તથા એક એફા લોટની બે ખમી રોટલી તૈયાર કર્યા અને ટોપલીમાં માંસ લઈને તથા એક પ્યાલામાં શેરવો લઈને સીમમાં એલન વૃક્ષની નીચે તેની પાસે લાવીને તેણે તે અર્પણ કર્યું. દેવના દૂતે તેને કહ્યું, એ માંસ તથા બે ખમી રોટલી લઈને આ ખડક ઉપર મૂક ને શેરવો રડી દે. તેણે એમ કર્યું. ત્યારે યહોવાના દૂતે પોતાના હાથમાંની છળી લઈને લાકડી લંબાવીને તે માંસ તથા બે ખમી રોટલીને અડકાળી અને ખડકમાંથી અગ્નિએ નીકળીને તે માંસ તથા બે ખમી રોટલીને ભસ્મ કર્યા અને યહોવાનો દૂત અંતર્ધ્યાન થઈ ગયો. ગિદ્યોને જોયું કે તે તો યહોવાનો દૂત હતો. ત્યારે ગિદ્યોને કહ્યું કે હે પ્રભુ યહોવા, મને અફસોસ, કેમ કે મેં યહોવાના દૂતને મોળામોળ જોયો છે. યહોવાએ તેને કહ્યું કે તને શાંતિ થાવ, બીમાં તું મરશે નહીં. ત્યારે ત્યાં ગિદ્યોને યહોવાને સારું વેદી બાંધી ને તેનું નામ યહોવા શાલોમ પાડ્યું. તે આજ સુધી અબીએઝેરીઓના એફરામાં છે. તે જ રાતે એમ થયું કે યહોવાએ તને કહું, તારા પિતાનો બળદ ને 7 વર્ષનો બીજો એક બળદ લે અને તારા પિતાની બાલની જે યજ્ઞવેદી તે તોડી પાડ ને તેની પાસેથી અશેરા મૂર્તિને કાપી નાખ અને આ ગઢના શિખર ઉપર રીત પ્રમાણે યહોવા તારા દેવને સારું યજ્ઞવેદી બાંધ અને જે અશેરા મૂર્તિને તું કાપી નાખશે તેને લાકડાથી પેલો બીજો યજ્ઞ લઈને તેનું દહન્યર્પણ કર. ત્યારે ગિદ્યોને પોતાના 10 માણસોને લઈને જેમ યહોવાએ તેને કહ્યું હતું તેમ કર્યું અને એમ થયું કે તે પોતાના પિતાના ઘરમાંથી ઘરનાથી તથા નગરના લોકોથી ભીતો હતો. એથી દિવસે તો એ કામ તે કરી શક્યો નહીં, પણ રાત્રે તેણે તે કર્યું. નગરના માણસો સવારે ઉઠ્યા તો જુઓ, બાલની યજ્ઞવેદી તોડી પાડેલી હતી ને તેની પાસેની અશેરા મૂર્તિને કાપી નાખેલી હતી ને નવી બાંધેલી યજ્ઞવેદી પર પેલા બીજા બળદનું બલિદાન આપેલું હતું. તેઓએ એકબીજાને પૂછ્યું, એ કામ કોણે કર્યું છે? પછી તપાસ કરીને તેઓએ કહ્યું, યુવાશના દીકરા ગિદ્યોને તે કામ કર્યું છે. ત્યારે નગરના લોકોએ યુવાશને કહ્યું, તારા દીકરાને બહાર કાઢ કે તે માર્યો જાય, કેમ કે તેના બાલની યજ્ઞવેદી પાડી નાખી છે ને તેની પાસેની અશેરા મૂર્તિને કાપી નાખી. અને યુવાશે તેની સામા ઉભા રહેલા સર્વ લોકોને કહ્યું, શું તમે બાલના પક્ષમાં બોલશો અથવા શું તમે તેને બચાવશો? જે કોઈ તેના પક્ષમાં બોલે તે સવાર થતા પહેલા માર્યો જાય. જો તે દેવ હોય તો તે પોતે પોતાનો બચાવ કરે, કેમ કે કોઈએ કે તેની વેદી તોડી પાડી છે. તે માટે તે દિવસે તેણે તે દીકરાનું નામ યરુબાલ પાડીને કહ્યું, બાલ તેની સાથે વિવાદ કરો, કેમ કે તેણે તેની વેદી તોડી પાડી છે. ત્યારે સર્વ મિદ્યાનીઓ ત્યાં અમાલેકીઓ ત્યાં પૂર્વ તરફના લોકો એકઠા થયા અને પેલે પાર જઈને તેઓ ઇઝરાયલની ખીણમાં છાવણી કરી. પણ યહોવાનો આત્મા ગિદ્યોન પર આવ્યો અને તેણે રણસિંગડું વગાડ્યું. ત્યારે અબીએઝેરના માણસો તેની પાછળ આવવાને એકઠા થયા. વળી તેણે મનાશામાં સર્વત્ર ખેપિયા મોકલ્યા અને તેઓ પણ તેની પાછળ આવવાને એકઠા થયા. અને તેણે આશેરમાં ઝબુલોનમાં તથા નફ્તાલીમાં ખેપિયા મોકલ્યા અને તેઓને મળવા સામા ગયા. ગિદ્યોને દેવને કહ્યું કે તારા કહેવા મુજબ જો તું મારા હાથે ઇસરાયલનો ઉગારવાનો હોય તો જુઓ, હું ખડીમાં ઘેટાનું ઊન મૂકું અને જો એકલા ઊન પર ઝાકળ પડે ને બીજી બધી ભૂમિ સૂકી રહે તો તેથી હું જાણીશ કે તું તારા કહેવા મુજબ મારે હાથે ઇસરાયલને ઉગારવાનો છે. તેમ જ થયું, કેમ કે બીજે દિવસે સવારે ઉઠીને તેણે ઊન દબાવ્યું ત્યારે ઊન નીચેવતા પ્યાલો ભરાય એટલું ઝાકળનું પાણી નીકળ્યું. અને ગિદ્યોને દેવને કહ્યું, તારો કોપ મારા પર સળગી ન ઉઠે તો હું માત્ર આ એક વખતે બોલું. કૃપા કરીને આ એક જ વખત મને ઊનથી ખાતરી કરવા દે. હવે એકલું ઊન કોરું રહે ને બાકીની બધી જમીન પર ઝાકળ પડે. તો તે રાત્રે દેવે તેમ કર્યું, કેમ કે એકલું ઊન કોરું રહ્યું હતું ને બાકીની બધી ભૂમિ પર ઝાકળ હતું.
ન્યાયાધીશોનું પુસ્તક એનો 7મો અધ્યાય. ન્યાયાધીશોનું પુસ્તક અધ્યાય 7મો. ત્યારે યરુબાલ એટલે ગિદ્યોન તથા તેની સાથેના સર્વ લોકોએ મળસ્કે ઉઠીને હારોદના જરાની પાસે છાવણી કરી અને મોરે પર્વતની પાસે તેઓની ઉત્તર તરફની ખીણમાં મિદ્યાનીઓએ છાવણી કરી હતી. યહોવાએ ગિદ્યોનને કહ્યું, તારી સાથેના લોકો એટલા બધા છે કે તેઓ વડે હું મિદ્યાનીઓને તેઓના હાથમાં સોંપવા ઈચ્છતો નથી. રખીને ઇસરાયેલ મારી આગળ ફુલાશ મારીને કહે કે મારા પોતાના જ હાથે મને ઉગાર્યો છે, માટે હવે તું જા અને લોકોને જાહેર કર કે જે કોઈ ભયભીત તથા ધ્રુજતો હોય તે ગિલિયાદ પર્વત આગળથી પાછો જાય. ત્યારે લોકોમાંથી 22,000 પાછા ગયા, એટલે 10,000 રહ્યા. યહોવાએ ગિદ્યોનને ફરી કહ્યું, લોક હજી પણ વધારે છે, તેઓને પાણીની પાસે લાવ ને ત્યાં હું તારે સારું તેઓની પરીક્ષા કરીશ, અને જેના સંબંધી હું તને કહું કે ફલાણો તારી સાથે જશે તે જ તારી સાથે જાય, અને જેના સંબંધી હું તને કહું કે ફલાણો તારી સાથે જશે નહીં તે ન જાય, માટે લોકોને તે પાણીની પાસે લાવ. અને યહોવાએ ગિદ્યોનને કહ્યું, પ્રત્યેક જણ જે કૂતરાની માફક જીભથી લખ લખાવીને પાણી પીએ તેને તું જુદો કાઢ, અને પ્રત્યેક જણ જે પાણી પીવા માટે ઘૂંટણે પડીને ઉબળો વળે તેને પણ તે જ કર. અને જે લોકોએ મોડે હાથ લગાડીને પાણી લખલખાવ્યું તે 300 હતા, પણ બાકીના સર્વ લોકો પાણી પીવાને ઘૂંટણે પડીને ઉબળા વળ્યા હતા. પછી યહોવા ગિદ્યોનને કહું, જે 300 માણસે પાણી લખલખાવીને પીધું તેઓની હસ્તક હું તને ઉગારીશ ને મિદ્યાનને તારા હાથમાં સોંપીશ, અને બાકીના સર્વ માણસો પોતપોતાને ઘેર પાછા જાય. માટે લોકોએ પોતાનું ભાથું તથા પોતાના રણશીંગડા પોતાના હાથમાં લીધા, અને તેણે સર્વ ઇસરાયલીઓને તેમના તંબુએ મોકલી દેને તે 300 માણસોને રાખ્યા, અને મિદ્યાનોની છાવણી તેની નીચેની ખીણમાં હતી. તે જ રાત્રે એમ બન્યું કે યહોવાએ તેને કહ્યું કે ઉઠ, છાવણી પર ઉતરી પડ, કેમ કે મેં તે તારા હાથમાં સોંપી દીધી છે, પણ જો તું જતા બીતો હોય તો તું તારા દાસ પુરાને લઈને છાવણી પાસે ઉતરી જા. તેઓ જે કહેતા હતા તે સાંભળ, અને પછી છાવણી પર ઉતરી પડવાને તારા હાથ બળવાન થશે. ત્યારે તે તેના દાસ પુરાને લઈને છાવણીમાંના શસ્ત્રધારીઓની સૌથી છેવાળી ટુકડી નજીક આવ્યો. મિદ્યાનીઓ તથા અમાલેકીઓ તથા પૂર્વ દિશાના સર્વ લોકો ખીણની અંદર તીડની જેમ સંખ્યાબંધ પડેલા હતા, અને તેઓના ઊંટ સમુદ્રના કાંઠાની રેતીની જેમ અગણિત હતા. ગિદ્યોન ત્યાં આવ્યો ત્યારે જુઓ, ત્યાં આગળ એક માણસ પોતાના મિત્રને સ્વપ્ન કહી સંભળાવતો હતો, ને કહેતો હતો કે જો મને સ્વપ્ન આવ્યું અને જો જવની એક રોટલી મિદ્યાનની છાવણી પર ધસી પડી ને એક તંબુની પાસે આવીને તેણે તેને એવો ધક્કો માર્યો કે તે પડી ગયો, ને તેને એવો ઉથલાવી નાખ્યો કે તે તંબુ જમીનદોસ્ત થઈ ગયો. તેના સાથે ઉત્તર આપ્યો કે એ તો ઇસરાયેલના માણસ યુવાસના દીકરા ગિદ્યોની તરવાર વગર બીજું કંઈ નથી, મિદ્યાનને તથા તેના સર્વ સૈન્યને દેવે તેના હાથમાં સોંપ્યા છે. ત્યારે ગિદ્યોને સ્વપ્નનું કથન તથા તેનો અર્થ સાંભળ્યા. જ્યારે ગિદ્યોને તે સ્વપ્નનું કથન તથા તેનો અર્થ સાંભળ્યા ત્યારે એમ થયું કે તેણે દેવની આરાધના કરી અને ઇસરાયેલની છાવણીમાં પાછા આવીને તેણે કહ્યું, ઉઠો, કેમ કે યહોવાએ મિદ્યાનના સૈન્યને તમારા હાથમાં સોંપ્યા છે. અને તે 300 માણસોની તેણે 3 ટુકડીઓ કરી, ને તે સર્વના હાથમાં તેણે રણશીંગડા તથા ખાલી ઘડા તથા ઘડામાં દીવા આપ્યા. પછી તેણે તેઓને કહ્યું, તમે મારી તરફ નજર રાખીને હું કરું તેમ કરજો, અને જુઓ જ્યારે હું છાવણીના સૌથી છેવાળા ભાગ આગળ જઈ પહોંચું ત્યારે જેમ હું કરું તેમ તમે પણ કરજો. હું તથા મારી સાથેના સર્વ લોક જ્યારે રણશીંગડું વગાડીએ ત્યારે આખી છાવણીની આસપાસ તમે પણ રણશીંગડા વગાડીને પોકારજો કે યહોવાની તથા ગિદ્યોનની જય. એમ ગિદ્યોન તથા તેની સાથેના 100 માણસ વટલા પોરના આરંભમાં છાવણીના સૌથી છેવાળા ભાગ આગળ આવ્યા. તે વખતે માત્ર થોડી જ વાર ઉપર નવો પહેરો મુકાયો હતો, અને તેઓએ રણશીંગડા વગાડીને પોતાના હાથમાંના ઘડા ફોડી નાખ્યા. પછી ત્રણેય ટુકડીઓએ રણશીંગડા વગાડ્યા તથા ઘડા ફોડી નાખ્યા, ને ડાબે હાથે દીવા પકડ્યા ને જમણા હાથમાં વગાડવાના રણશીંગડા લીધા, અને તેઓએ એવો લલકાર કર્યો કે યહોવાની તથા ગિદ્યોનની તરવારની જે. અને સર્વ માણસ પોતપોતાની જગાએ છાવણી ચોતરફ ઉભા રહ્યા,
અને આખું સૈન્ય નાઠું. તેઓએ હોકારો પાડીને તેમને નસાડી મૂક્યા. તેઓએ તે 300 રણસિંગા વગાડ્યા અને યહોવાએ પ્રત્યેક માણસની તરવાર તેના સાથીની સામે તથા આખા સૈન્યની સામે લાગુ કરી દીધી અને સૈન્ય સરેરા તરફ બેથ સિટ્ટા સુધી તથા ટાબાથ પાસેના આબેલ મહાલોહની સરહદ સુધી નાઠું. એટલે નફતાલીમાંથી, આશેરમાંથી તથા આખા મનાસામાંથી ઇસરાયેલના માણસો એકત્ર થઈને મિદ્યાનોની પછવાડે પડ્યા. ગિદ્યોને એફ્રાઇમના આખા પાળી મુલકમાં ખેપિયા મોકલીને કહેવાયું હતું કે તમે મિદ્યાનીઓ પર ધસી આવો ને તેઓની અગાઉ બેત બારા સુધી જઈને યર્દનના પાણી આંતરો. માટે એફ્રાઇમના સર્વ માણસો એકઠા થઈને બેત બારા સુધી યર્દનના પાણી આંતર્યા. પછી ઓરેબ તથા ઝહેબ નામે મિદ્યાનના બે સરદારોને તેઓ પકડ્યા અને તેઓએ ઓરેબ ખડક આગળ ઓરેબને મારી નાખ્યો ને ઝબેબના દ્રાક્ષાકુંડની પાસે ઝહેબને મારી નાખ્યો ને તેઓ મિદ્યાનોની ઝહેબના દ્રાક્ષાકુંડની પાસે ઝહેબને મારી નાખ્યો ને તેઓ મિદ્યાનોની પાછળ પડ્યા અને ઓરેબ તથા ઝહેબના માથા તેઓ યર્દનને પેલે પાર ગિદ્યોનની પાસે લાવ્યા. ન્યાયાધીશોનું પુસ્તક એનો 8મો અધ્યાય. ન્યાયાધીશોનું પુસ્તક અધ્યાય 8મો. એફ્રાઇમના લોકોએ તેને કહ્યું, તું અમારી સાથે એવી રીતે કેમ વર્ત્યો કે જ્યારે તું મિદ્યાનોની સાથે લડવા ગયો ત્યારે તે અમને બોલાવ્યા નહીં? અને તેઓએ તેને સખત ઠપકો દીધો. તેણે તેઓને કહ્યું, તમે જે કહ્યું છે તેના પ્રમાણે મેં તો શું કર્યું છે? એફ્રાઇમની દ્રાક્ષોનો સડો તે અબીએઝરની દ્રાક્ષોના આખા ફાલ કરતા શું સારો નથી? દેવે મિદ્યાનના ઓરેબ તથા ઝહેબ સરદારોને તમારા હાથમાં સોંપ્યા છે અને તમારા પ્રમાણમાં હું શું કરી શક્યો છું? તેણે એ વાત કહી ત્યારે તેના પરથી તેઓનો ક્રોધ નરમ પડ્યો. ગિદ્યોન યર્દન આગળ આવ્યો ને તે તથા તેની સાથેના 300 માણસો પાર ઉતર્યા. તેઓ થાકેલા છતાં શત્રુઓની પાછળ પડેલા હતા અને તેણે સુક્કોતના લોકોને કહ્યું, કૃપા કરીને મારી પાછળ આવનારા આ લોકોને રોટલી આપો, કેમ કે તેઓ થાકેલા છે ને હું મિદ્યાનના ઝેબા તથા સાલમુના રાજાઓની પાછળ પડ્યો છું. ત્યારે સુક્કોતના સરદારોએ કહ્યું, ઝેબા તથા સાલમુનાના હાથ હાલ શું તારા હાથમાં છે કે અમે તારા સૈન્યને રોટલી આપીએ? ગિદ્યોને કહ્યું, જ્યારે યહોવા ઝેબા તથા સાલમુનાને મારા હાથમાં સોંપશે ત્યારે જંગલના કાંટાથી તથા ચણી બોરડીથી હું તમારા શરીર ઉજળી નાખીશ. પછી તે ત્યાંથી પનવેલ ગયો ને તેઓએ તે જ રીતે કહ્યું અને સુક્કોતના લોકોએ જેઓ ઉત્તર આપ્યો હતો તેવો જ ઉત્તર પનવેલના લોકોએ પણ તેને આપ્યો. તેણે પનવેલના લોકોને પણ કહ્યું, હું નિરાતે પાછો આવીશ ત્યારે આ કિલ્લો હું તોડી પાડીશ. હવે ઝેબાત સાલમુનના કારકોરમાં હતા અને તેઓનું સૈન્ય એટલે પૂર્વ દિશાના લોકના આખા સૈન્યમાંથી બચી રહેલા સુમારે 15,000 માણસ તેઓની સાથે હતા, કેમ કે 1,20,000 તરવારિયા પડ્યા હતા અને ગિદ્યોને નોબાની તથા યોબહાહની પૂર્વ બાજુએ તંબુમાં રહેનારાને માર્ગે જઈને સૈન્યને માર્યું, કેમ કે તે સૈન્ય નિર્ભય હતું. ઝોબા તથા સાલમુના નાઠા ત્યારે તેઓની પાછળ પડ્યો અને મિદ્યાનના ઝોબા તથા સાલમુના એ બે રાજાઓને પકડીને તેણે આખા સૈન્યનો પરાભવ કર્યો. પછી હેરેસગાઢથી યુવાસનો દીકરો ગિદ્યોન લડાઈમાંથી પાછો ફર્યો અને તેણે સુક્કોતના માણસોમાંથી એક યુવાને પકડીને તેને પૂછ્યું. ત્યારે તેણે સુક્કોતના સરદારો તથા તેના વડીલો જે 77 હતા તેઓનું વર્ણન તેની આગળ કર્યું. તેણે સુક્કોતના લોકોની પાસે આવીને કહ્યું, જેઓના સંબંધી તમે મને મેણું માર્યું હતું તે શું ઝેબા તથા સાલમુનાના હાથ હાલ મારા હાથમાં છે કે નહીં? અમે તારા થાકેલા માણસોને રોટલી આપીએ તે ઝેબા તથા સાલમુનાને જુઓ. પછી તેણે નગરના વડીલોને પકડ્યા ને જંગલના કાંટા તથા ચણી બોરડી લઈને તે વડે સુક્કોથના લોકોને શિક્ષા કરી. પછી તેણે પનવેલનો કિલ્લો તોડી પાડ્યો અને તે નગરના માણસોનો સંહાર કર્યો. ત્યાર પછી તેણે ઝેબા તથા સાલમુનાને કહ્યું, તાબોરમાં જે લોકોને તમે કતલ કર્યા તે કેવા માણસો હતા? તેઓ ઉત્તર આપ્યો કે જેવો તું છે તેવા તેઓ હતા. પ્રત્યેક જણ રાજકુંવર જેવો હતો. તેણે કહ્યું, તેઓ મારા ભાઈ મારા સહોદર ભાઈ હતા. હું જીવતા યહોવાના સમ ખાઉં છું કે જો તેઓના જીવ તમે બચાવ્યા હોત તો હું તમને મારી નાખત નહીં. પછી તેણે પોતાના વડા દીકરા યથેરને કહ્યું, ઉઠ તેઓને મારી નાખ. પણ તે જુવાન માણસે પોતાની તરવાર તાણી નહીં, કેમ કે તે હજી જુવાન હતો. માટે બીધો ત્યારે ઝેબાએ તથા સાલમુનાએ ગિદ્યોનને કહ્યું, તું પોતે ઉઠીને અમને મારી નાખ, કેમ કે જેવું માણસ તેવું તેનું બળ. પછી ગિદ્યોને ઉઠીને ઝેબા તથા સાલમુનાને મારી નાખ્યા, ને તેઓના ઊંટોના ગળા ઊંટોના ગળા પરની કલગીઓ લઈ લીધી. ત્યારે ઇસરાયેલના માણસોએ ગિદ્યોને કહ્યું, તું અમારા પર રાજ કર, તું તથા તારો દીકરો તથા તારા દીકરાનો દીકરો પણ, કેમ કે મિદ્યાનના હાથમાંથી તેમને ઉગાર્યા છે. ગિદ્યોને તેઓને કહ્યું કે તમારા પર હું રાજ નહીં કરું, ને મારો દીકરો પણ તમારા પર રાજ નહીં કરે, યહોવા તમારા પર રાજ કરશે. વળી ગિદ્યોને તેઓને કહ્યું, હું તમને એક વિનંતી કરવા ચાહું છું કે જે કુંડળ તમે લૂંટી લીધા છે તે બધા મને આપો, કેમ કે તેઓ ઇશ્માલીઓ હતા, માટે તેઓના કુંડળ સોનાના હતા. પછી તેઓએ જવાબ આપ્યો કે અમે ખુશીથી તે આપીશું. ત્યારે એક કપડું પાથરીને તેઓ મારા પ્રત્યેક માણસે લૂંટમાં મેળવેલા કુંડળ તેમાં નાખ્યા. તેણે સોનાના જે કુંડળ માગી લીધા તેનું વજન 1,700 શેકેલ હતું. એ ઉપરાંત કલગીઓ, લોલકો, મિદ્યાનના રાજાઓના અંગ પરના જાંબુડિયા વસ્ત્ર, ને તે ઉપરાંત તેઓના ઊંટોના ગળામાંની સાંકળીઓ પણ હતી. ગિદ્યોને તેનું એક એફોદ બનાવીને પોતાના નગરમાં એટલે એફરામાં તે મૂક્યું, અને ત્યાં સર્વ ઇસરાયેલ તેની પાછળ વંઠી ગયા, અને તે ગિદ્યોનને તથા તેના કુટુંબને ફાંદારૂપ થઈ પડ્યું. એ રીતે મિદ્યાનીઓ ઇસરાયેલ પુત્રોને તાબે કરાયા, અને તેઓએ ફરી પોતાના માથા ઊંચા કર્યા નહીં. અને ગિદ્યોના દિવસમાં 40 વર્ષ પર્યંત દેશમાં શાંતિ રહી. પછી યુવાશનો દીકરો યરુબાલ જઈને પોતાના ઘરમાં રહ્યો. ગિદ્યોનને પેટે 70 દીકરા થયા હતા, કેમ કે તેને ઘણી સ્ત્રીઓ હતી. વળી શેખેમમાં તેની એક ઉપપત્ની હતી, તેને પેટે પણ એક દીકરો થયો. તેનું નામ તેણે અબીમેલેક પાડ્યું. અને યુવાશનો દીકરો ગિદ્યોન ઘણી વૃદ્ધ ઉંમરે મરણ પામ્યો, ને અબીએઝરીઓના એફરામાં તેના પિતા યુવાશની કબરમાં તેને દાટવામાં આવ્યો. ગિદ્યોનના મરણ પછી એમ થયું, ઇસરાયેલ પુત્રો પાછા ફરી ગયા અને બાલીનની પાસે વંઠી ગયા, ને બાલ બરીથને પોતાનો દેવ કરી માન્યો. અને દેવ જેણે 74 સર્વ શત્રુઓના હાથમાંથી તેઓને બચાવ્યા હતા, તે પોતાના દેવ યહોવાને ઇસરાયેલ પુત્રોએ સંભાળ્યો નહીં. તેમજ યરુબાલે એટલે ગિદ્યોને જે સર્વ ભલમનસાય ઇસરાયેલ પુત્રો પ્રત્યે દર્શાવી હતી તે પ્રમાણે તેઓએ તેના ઘર પર માયા રાખી નહીં.
ન્યાયાધીશોનું પુસ્તક એનો 9મો અધ્યાય. ન્યાયાધીશોનું પુસ્તક 9. હવે યરુબાલનો દીકરો અબીમેલેક શખેમમાં પોતાના મામાઓ પાસે ગયો, ને તેણે તેઓને તથા પોતાના આજાના ઘરના આખા કુટુંબના લોકોને કહ્યું કે કૃપા કરીને તમે શખેમના સર્વ માણસોના કાનમાં એમ કહો કે યરુબાલના સર્વ દીકરા એટલે 70 જણા તમારા પર રાજ કરે કે 1 જણ તમારા પર રાજ કરે, એ બેમાંથી કયું તમારા માટે બહેતર છે. ભાઈ યાદ રાખો કે હું તમારા હાડકાનો તથા તમારા માંસનો છું. તેના મામાઓએ શખેમના સર્વ માણસોના કાનમાં તેના સંબંધી એ સર્વ વાતો કહી, તેથી તેઓના હૃદયનું વલણ અબીમેલક તરફ થયું, કેમ કે તેઓએ કહ્યું કે તે આપણો ભાઈ છે. પછી તેઓએ બાલ બરીતના મંદિરમાંથી તેને 70 રૂપિયા આપ્યા, ને અબીમેલેકે તે વડે પોતાની સરદાર નીચે રહેવા સારું હલકા તથા લુચ્ચા લોકોને નોકરીમાં રાખ્યા. પછી તે એફરામાં પોતાના પિતાને ઘેર ગયો, ને યરુબાલના દીકરાઓને એટલે પોતાના 70 ભાઈઓને એક શિલા પર મારી નાખ્યા. પણ યરુબાલનો સૌથી નાનો દીકરો યોથામ બચી ગયો, કેમ કે તે સંતાઈ ગયો હતો. અને શખેમના તથા બેથમિલ્લોના સર્વ માણસો એકઠા થયા, ને તેઓએ જેને શખેમમાં આવેલા સ્તંભની પાસેના એલોન વૃક્ષ આગળ અબીમેલેકને રાજા ઠરાવ્યો. પછી તેઓએ યોથામને તેની ખબર આપી, ત્યારે તેણે જઈને ગરીઝીમ પર્વતના શિખર ઉપર ઉભા રહીને મોટો ઘાંટો કાઢીને તેઓને કહ્યું, ઓ શખેમના માણસો, મારી વાત સાંભળો કે જેથી દેવ તમારું સાંભળે. એક સમયે વૃક્ષો અભિષેક ક્રિયા વડે પોતા ઉપર એક રાજા નિમવાને ગયા, અને તેઓએ જૈતવૃક્ષને કહ્યું, તું મારા પર રાજ કર. પણ જૈતવૃક્ષે તેઓને કહ્યું કે મારી પુષ્ટતા કે જે વડે લોકો દેવને તથા માણસને સન્માન આપે છે તે મૂકીને શું વૃક્ષો પર આમ તેમ ઝોલા ખાવાને હું આવું? પછી વૃક્ષોએ અંજીરને કહ્યું, તું આવીને અમારા પર રાજ કર. પણ અંજીરે તેઓને કહ્યું કે મારી મીઠાશ તથા મારા સારા ફળને મૂકીને શું વૃક્ષો પર આમ તેમ ઝોલા ખાવાને હું આવું? ત્યારે વૃક્ષોએ દ્રાક્ષાવેલાને કહ્યું, તું આવીને અમારા પર રાજ કર. દ્રાક્ષાવેલાએ તેઓને કહ્યું, મારો દ્રાક્ષરસ જે દેવને તથા માણસોને મગ્ન કરે છે તે મૂકીને શું વૃક્ષો પર આમ તેમ ઝોલા ખાવાને હું આવું? પછી સઘળા વૃક્ષોએ ઝાંખરાને કહ્યું કે તું આવીને અમારા પર રાજ કર. ત્યારે ઝાંખરાએ વૃક્ષોને કહ્યું, જો તમારે ખરેખર પોતા પર મને રાજા તરીકે અભિષેક કરવો હોય તો આવો ને મારી છાયા પર ભરોસો રાખો, પણ જો એમ ન બને તો ઝાંખરામાંથી અગ્નિ નીકળીને
લબાનોનના એર્દ વૃક્ષોને બાળી નાખો. માટે હવે જો અભિમેલેકને રાજા કરવામાં તમે વાસ્તવિક રીતે પ્રામાણિકપણે વર્ત્યા હો, ને જો તમે યરુબ્બાલ તથા તેના પુત્રોની સાથે સારી રીતે વર્ત્યા હો, ને તેના હાથની લાયકી પ્રમાણે તેની સાથે તમે વર્ત્યા હો, કેમ કે મારા પિતાએ તમારે સારું લડાઈ કરી ને પોતાનો પ્રાણ જોખમમાં નાખીને તમે મિદ્યાનના હાથમાંથી છોડાવ્યા હતા, અને આજે તમે મારા પિતાના ઘરની વિરુદ્ધ બળવો કરીને તેના 70 દીકરાઓને એક શિલા પર મારી નાખ્યા છે, ને તેને દાસીના દીકરા અભિમેલેકને શખેમના માણસો પર રાજા ઠરાવ્યો છે, કેમ કે તે તમારો ભાઈ છે. ત્યારે જો આજે તમે યરુબ્બાલની તેના ઘરનાની સાથે વાસ્તવિક રીતે પ્રામાણિકપણે વર્ત્યા હો, તો તમે અભિમેલેક વિશે આનંદ કરો, ને તે પણ તમારા વિશે આનંદ કરે. પણ જો એમ વર્ત્યા ન હો, તો અભિમેલેકમાંથી અગ્નિ નીકળો, ને શખેમના માણસોનો તથા મિલ્લોના ઘરનાને વિનાશ કરો, અને શખેમના માણસોમાંથી તથા મિલ્લોના ઘરમાંથી અગ્નિ નીકળો, ને અભિમેલેકનો વિનાશ કરો. પછી યોથામ પોતાના ભાઈ અભિમેલેકના ભયથી નાસી ગયો, ને બયરમાં જઈને ત્યાં રહ્યો. અભિમેલેકે ઇસરાયલ પર 3 વર્ષ રાજ કર્યું. પછી તેણે અભિમેલેક તથા શખેમના માણસોની વચ્ચે વેર કરાવનારો એક દુષ્ટાત્મા મોકલ્યો, અને શખેમના માણસોએ અભિમેલેક પ્રત્યે વિશ્વાસઘાત કર્યો, જેથી યરુબ્બાલના 70 દીકરા પર જે જુલમ ગુજારવામાં આવ્યો હતો તેનો બદલો લેવાય, ને તેઓના ખૂનનો દોષ તેઓના ભાઈ અભિમેલેક પર મુકાય, કેમ કે તેણે તેઓને મારી નાખ્યા હતા, ને શખેમના માણસો પર પણ દોષ મુકાય, કેમ કે તેઓએ તેના ભાઈઓના ખૂનમાં તેને સહાય કરી હતી. શખેમના માણસોએ પર્વતોના શિખર પર તેને માટે લાગ તાકીને સંતાઈ રહેનારાઓને બેસાડ્યા, અને જે કોઈ તેઓની પાસે થઈને તે માર્ગે જતું તે સર્વને તેઓ લૂંટી લેતા હતા, અને એ વાત અભિમેલેકને કોઈએ કહી. એબેદનો દીકરો ગાલ પોતાના ભાઈઓની સાથે આવીને શખેમમાં જઈ રહ્યો, અને શખેમના માણસોએ તેના પર ભરોસો રાખ્યો, અને તેઓ સીમમાં ગયા, ને પોતાની દ્રાક્ષાવાળીઓને વેડી ને તેને નીચેવીને મિજબાની કરી, ને પોતાના દેવના મંદિરમાં જઈને ખાઈ પીને અભિમેલેકને શાપ દીધો. અને એબેદના દીકરા ગાલે કહ્યું, અભિમેલેક કોણ છે ને શખેમ કોણ છે કે આપણે તેની તાબેદારી કરીએ? શું તે યરુબ્બાલનો દીકરો નથી, અને ઝબુલ શું તેનો સરદાર નથી? તમે શખેમના પિતા હામોરના લોકોની તાબેદારી ભલે કરો, પણ તેની તાબેદારી આપણે શા માટે કરીએ? પરમેશ્વર કરે ને આ લોક મારા હાથ નીચે આવે તો હું અભિમેલેકને અહીંથી નસાડું. અને તેણે અભિમેલેકને કહ્યું, તું તારા સૈન્યને વધારીને બહાર આવ. નગરના સરદાર ઝબુલે એબેદના દીકરા ગાલના વચનો સાંભળ્યા ત્યારે તેને રોષ ચડ્યો. તેણે અભિમેલેકની પાસે પક્કાયથી ખેપિયા મુખ્યાઈને કહેવ્યું કે જો એબેદનો દીકરો ગાલ તથા તેના ભાઈઓ શખેમમાં આવ્યા છે, તેઓ નગરને તારી વિરુદ્ધ ઉશ્કેરે છે. માટે હવે રાત્રે તું તથા તારી સાથેના લોકો ઉઠો ને મંદિરમાં સંતાઈ રહો, અને એમ થાય કે સવારે સૂર્ય ઉગતા જ તું વહેલો ઉઠીને નગર પર હુમલો કર. ત્યારે જ્યારે તે તથા તેની સાથેના લોક તારી સામે બહાર ધસી આવે, ત્યારે જેવો તને પ્રસંગ મળે તે પ્રમાણે તેમને કરજે. અભિમેલેક તથા તેની સાથેના સર્વ લોક રાત્રે ઉઠીને 4 ટોળીઓ થઈને શખેમની સામે સંતાઈ રહ્યા, અને એબેદનો દીકરો ગાલ બહાર જઈને નગરના દરવાજાના નાકામાં ઉભો રહ્યો, અને અભિમેલેક તથા તેની સાથેના લોક સંતાઈ રહ્યા હતા ત્યાંથી ઉઠ્યા. ત્યારે ગાલે તે લોકોને જોઈને ઝબુલને કહ્યું, જો લોક પર્વતોના શિખર પરથી ઉતરી આવે. પણ ઝબુલે તેને કહ્યું, પર્વતોના ઓળા તને માણસોના જેવા દેખાય છે. ત્યારે ગાલે ફરી કહ્યું, જો લોક દેશની મધ્યમાં થઈને ઉતરી આવે છે, ને બીજું એક ટોળું મેઓનિમના એલોન વૃક્ષની નજીક થઈને આવે છે, ત્યારે ઝબુલે તેને કહ્યું, અભિમેલેક કોણ છે કે અમે તેનો દાસપણું કરીએ? એમ કહીને તું જે બળાઈ કરતો હતો તેનું શું? જે લોકોને ત્યાં ધિક્કાર્યા હતા એ શું એ નથી? મહેરબાની કરીને બહાર જઈને તેઓની સાથે લડ. પછી ગાલ શખેમના માણસોને લઈને બહાર ગયો અને અભિમેલેકની સાથે લડ્યો, અને અભિમેલેક તેની પાછળ પડ્યો, ને તેની આગળથી નાઠો, અને નગરના દરવાજામાં પેસતા સુધી ઘણા માણસો ઘાયલ થઈને પડ્યા. અભિમેલેક અરુમાહમાં રહ્યો, અને ઝબુલે ગાલ તથા તેના ભાઈઓને કાઢી મૂક્યા, એ માટે કે તેઓ શખેમમાં રહે નહીં. બીજે દિવસે એમ થયું કે લોક બહાર મેદાનમાં ગયા, અને તેઓએ અભિમેલેકને સમાચાર કહ્યા. ત્યારે લોકોને લઈને તેઓની 3 ટોળીઓ કરીને મેદાનમાં તે સંતાઈ રહ્યો. તેણે જોયું તો નગરમાંથી લોકો આવતા હતા, અને તેણે તેઓ પર હલ્લો કરીને તેઓને મારી નાખ્યા. અભિમેલેક તેની સાથેની ટોળીઓ આગળ ધસી જઈને નગરના દરવાજાના નાકામાં ઉભા રહ્યા, અને પેલી 2 ટોળીઓ જે લોકો મેદાનમાં હતા તે સર્વ ઉપર ધસી જઈને તેઓને મારી નાખ્યા. તે આખો દિવસ અબીમેલેખ નગરના લોકોની સાથે લડ્યો અને તે નગર તેણે લીધું. તેમાં જે લોકો હતા તેઓને મારી નાખ્યા ને તેણે નગર તોડી પાડ્યો ને તેમાં મીઠું વેર્યું. એ સાંભળીને શખેમના કિલ્લાના સર્વ માણસો એલ બરીથના ઘરના ભોંયરામાં બેઠા. અબીમેલેખને ખબર મળી કે શખેમના કિલ્લાના સર્વ માણસો એકઠા થયા છે ત્યારે અબીમેલેખ તથા તેની સાથેના સર્વલોક સાલમોન પર્વત પર ચડ્યા અને અબીમેલેખે પોતાના હાથમાં કુહાઈ લઈને વૃક્ષની એક ડાળ કાપી ને તે લઈને પોતાને ખભે મૂકી અને પોતાની સાથેના લોકોને તેણે કહ્યું, મને જે કરતા તમે જુઓ છો તે પ્રમાણે તમે પણ જલ્દીથી કરો. સર્વ લોકો પોતપોતાને માટે ડાળ કાપીને અબીમેલેખની પાછળ ચાલ્યા ને તે ડાળો ભંડારિયાને લગાડીને તે વડે ભંડારિયાને સળગાવી દીધું. તેથી સખેના કિલ્લામાંના સર્વ માણસ પણ એટલે હજારેક પુરુષ તથા સ્ત્રી મરી ગયા. પછી અબીમેલેખ ને તેબેસની સામે છાવણી નાખીને તે કબજે કર્યું. પણ તે નગરમાં એક મજબૂત કિલ્લો હતો ને તેમાં નગરના સર્વલોક પુરુષો તથા સ્ત્રીઓ નાસી ગયા ને અંદરથી બહારમાં બંધ કરીને કિલ્લાના ધાબા પર ચડી ગયા. અબીમેલેખ કિલ્લા આગળ આવીને તેની સામે લડ્યો અને તેને આગ લગાવવા માટે કિલ્લાના બારણાની છેક નજીક આવ્યો. એવામાં એક સ્ત્રીએ ઘંટીનું ઉપલું પળ અબીમેલેખના માથા પર ફેંકીને તેની ખોપડી ફાડી નાખી. ત્યારે તેણે એક જુવાનને એટલે પોતાના શાસ્ત્રવાહકને ઉતાવળથી બોલાવીને કહ્યું, તારી તરવાર કાઢીને મને મારી નાખ જેથી લોક એમ ન કહે કે એક સ્ત્રીએ અબીમેલેખને મારી નાખ્યો. તે જુવાને તેની આરપાર તરવાર ભોંકી દીધી એટલે તે મરી ગયો. ઇસરાયેલના માણસોએ જોયું કે અબીમેલેખ મરી ગયો ત્યારે પ્રત્યેક માણસ પોતપોતાની જગ્યાએ જતો રહ્યો. આ પ્રમાણે જે ઘાતકી પણ અબીમેલેખે પોતાના 70 ભાઈઓની હત્યા કરીને પોતાના પિતા પ્રત્યે કર્યું હતું તેનો બદલો દેવે વાળી આપ્યો. શખેમના લોકોની સઘળી દુષ્ટતાનો બદલો દેવે તેમને આપ્યો અને યરુબાલના દીકરા યોથામનો શાપ તેઓને લાગ્યો. ન્યાયાધીશોનું પુસ્તક એનો 10મો અધ્યાય. ન્યાયાધીશોનું પુસ્તક અધ્યાય 10મો. અબીમેલેખ પછી ઇસરાયેલના ઉગારવા સારું ઇસ્સાખારના કુળના દોદોના દીકરા પુઆનો દીકરો તોલા ઉભો થયો. તે એફ્રાઇમના પાળી મુલકમાંના શામીરમાં રહેતો હતો. તેણે 23 વર્ષ ઇસરાયેલનો ન્યાય કર્યો. પછી તે મરણ પામ્યો ને શામીરમાં દટાયો. તે પછી ગિલિયાદી યાઈર ઉભો થયો. તેણે 22 વર્ષ ઇસરાયેલનો ન્યાય કર્યો. તેને 30 દીકરા હતા. તેઓ ગધેડાના 30 વછેરા પર સવારી કરતા હતા. તેમને 30 નગર હતા કે જે આજ સુધી હાવોથ યાયર કહેવાય છે અને તે ગિલિયાદ દેશમાં છે. યાયર મરણ પામ્યો ને કામોનમાં દટાયો. ઇસરાયેલ પુત્રે ફરી યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું અને બાલિમ તથા આસ્ત્રોથની અને આરામના દેવો, સિદોનના દેવો, મોઆબના દેવો, આમોન પુત્રોના દેવો તથા પલિસ્તીના દેવોની ઉપાસના કરી અને તેઓએ યહોવાનો ત્યાગ કર્યો ને તેની ઉપાસના કરી નહીં. આથી યહોવાનો કોપ ઇસરાયેલ પર સળગી ઉઠ્યો ને તેણે તેઓને પલિસ્તીના હાથમાં તથા આમોન પુત્રના હાથમાં વેચી દીધા. તેઓએ તે સર્વ ઇસરાયેલ પુત્રોને હેરાન કરીને તેઓ પર જુલમ કર્યો. યર્દનને પેલે પાર અમોરીનો જે દેશ ગિલિયાદમાં છે ત્યાંના સર્વ ઇસરાયેલ પુત્રો પર ચઢાઈ કરીને તેના સર્વ ઇસરાયેલ પુત્રો પર 18 વર્ષ સુધી તેઓએ જુલમ કર્યો અને યહુદા સાથે, બિન્યામીન સાથે તથા એફ્રાઇમના કુળની સાથે પણ લડવા માટે આમોન પુત્રો યર્દન ઉતર્યા. તેથી ઇસરાયેલ બહુ દુઃખી થયા અને ઇસરાયેલ પુત્રોએ યહોવાને પોકાર કરીને કહ્યું, અમે પોતાના દેવને તજીને બાલિમને ઉપાસના કરીને તારી વિરુદ્ધ પાપ કર્યું છે. ત્યારે યહોવાએ ઇસરાયેલ પુત્રને કહ્યું, મિસરીઓથી, અમોરીઓથી, આમોન પુત્રોથી તથા પલિસ્તીઓથી શું તમને મેં ઉગાર્યા નહોતા? વળી સિદોનીઓએ, અમાલેકીઓએ તથા માઓનીઓએ તમારા પર જુલમ કર્યો અને તમે મને પોકાર કર્યો ત્યારે મેં તમને તેઓના હાથમાંથી ઉગાર્યા. તેમ છતાં તમે મારો ત્યાગ કરીને બીજા દેવોની ઉપાસના કરી છે. એથી હું તમને હવે પછી ઉગારીશ નહીં. જે દેવોને તમે પસંદ કર્યા છે તેઓની પાસે જઈને પોકાર કરો. તેઓ ભલે તમારા દુઃખની વેળાએ તમને બચાવે. ત્યારે ઇસરાયેલ પુત્રોએ યહોવાને કહ્યું, અમે પાપ કર્યું છે. તને જે સારું લાગે તે તું અમને કર, પણ કૃપા કરીને આજે અમને છોડાવ. અને તેઓએ પોતાનામાંથી પારકા દેવોને દૂર કરીને યહોવાની ઉપાસના કરી અને ઇસરાયેલના દુઃખને લીધે તેનો આત્મા ખિન્ન થયો. પછી આમોન પુત્રોએ એકઠા થઈને ગિલિયાદમાં છાવણી કરી અને ઇસરાયેલ પુત્રોએ એકઠા થઈને મિસ્પામાં છાવણી કરી. ગિલિયાદના લોકો એટલે સરદારો એકબીજાને પૂછવા લાગ્યા કે આમોન પુત્રોની સામે યુદ્ધ શરૂ કરે એવો કયો માણસ છે કે ગિલિયાદમાં રહેનાર સર્વનો ઉપરી થયો. તે ગિલિયાદમાં રહેનાર સર્વનો ઉપરી થશે.
ન્યાયાધીશોનું પુસ્તક એનો 11મો અધ્યાય. ન્યાયાધીશોનું પુસ્તક અધ્યાય 11મો. હવે ગિલિયાદી યફ્તા નામનો એક પરાક્રમી યોદ્ધો હતો. તે વેશ્યાનો દીકરો હતો. યફ્તા ગિલિયાદથી થયો હતો. ગિલિયાદની સ્ત્રીને પેટે પણ દીકરા થયા હતા, અને તેની સ્ત્રીના દીકરા મોટા થયા ત્યારે તેઓએ યફ્તાને કાઢી મૂક્યો ને તેને કહ્યું, અમારા પિતાના ઘરમાં તને કંઈ વતન મળશે નહીં, કેમ કે તું બીજી સ્ત્રીનો દીકરો છે. ત્યારે યફ્તા પોતાના ભાઈઓ પાસેથી નાસી જઈને ટોપ દેશમાં રહ્યો, અને કેટલાક હલકા લોક યફ્તાને જે મળ્યા ને તેઓ તેની સાથે નીકળતા. કેટલાક વખત પછી એમ થયું કે આમોન પુત્રોએ ઇસરાયલ સામે યુદ્ધ કર્યું, અને એમ થયું કે જ્યારે આમોન પુત્રો ઇસરાયલની સામે યુદ્ધ કરતા હતા ત્યારે ગિલિયાદના વડીલો યફ્તાને ટોપ દેશથી બોલાવી લાવવાને ગયા. તેઓ યફ્તાને કહ્યું કે તું આવીને અમારો સેનાપતિ થા કે અમે આમોન પુત્રોની સાથે લડીએ. ત્યારે યફ્તાએ ગિલિયાદના વડીલોને કહ્યું, તમે શું મને ધિકાર્યો નહોતો અને મારા પિતાના ઘરમાંથી શું મને કાઢી મૂક્યો નહોતો? હવે તમે સંકટમાં આવી પડ્યા છો ત્યારે મારી પાસે કેમ આવ્યા છો? ગિલિયાદના વડીલોએ યફ્તાને કહ્યું, તું અમારી સાથે આવ ને આમોન પુત્રોની સામે લડે તો તું ગિલિયાદના સર્વ રહેવાસીઓ પર અમારો સરદાર થાય, એ માટે હમણાં અમે તારી પાસે આવ્યા છીએ. ત્યારે યફ્તાએ ગિલિયાદના વડીલોને કહ્યું, જો આમોન પુત્રોની સાથે યુદ્ધ કરવા તમે મને સ્વદેશ તેડી જાઓ ને જો યહોવા તેઓને મારા હાથથી હરાવે તો શું હું તમારો સરદાર થાઉં? ગિલિયાદના વડીલોએ યફ્તાને કહ્યું, યહોવા આપણી વચમાં સાક્ષી થાઓ, ખચિત તારા કહેવા પ્રમાણે અમે કરીશું. ત્યારે યફ્તા ગિલિયાદના વડીલોની પાસે સાથે ગયો ને લોકોએ તેને પોતાનો સરદાર તથા સેનાપતિ ઠરાવ્યો, અને યફ્તાએ પોતાની સર્વ વાતો મિસ્પામાં યહોવાની આગળ કહી. યફ્તાએ આમોન પુત્રને રાજાની પાસે ખેપિયા મોકલીને કહ્યું કે મારે ને તારે શું છે કે મારા દેશની વિરુદ્ધ લડવાને તું મારી પાસે આવ્યો છે? આમોન પુત્રના રાજાએ યફ્તાના ખેપિયાનો ઉત્તર આપ્યો કે જ્યારે ઇસરાયેલ મિશ્રમાંથી આવતો હતો ત્યારે આર્નોનથી તે યાબોક તથા યર્દન નદી સુધીનો મારો દેશ તેણે લઈ લીધો હતો. માટે હવે મૂંગો મૂંગો તે પાછો આપ. યફ્તાએ આમોન પુત્રના રાજાની પાસે ફરી ખેપિયા મોકલ્યા, અને તેણે તેને કહ્યું કે યફ્તા એમ કહે છે કે મોઆબનો દેશ તથા આમોન પુત્રનો દેશ ઇસરાયેલે લઈ લીધો નહોતો, પણ જ્યારે ઇસરાયેલ મિશ્રમાંથી આવ્યો ને લાલ સમુદ્ર સુધી અરણ્યમાં થઈને કાદેશ પહોંચ્યો ત્યારે ઇસરાયેલે અદોમના રાજા પાસે ખેપિયા મોકલીને કહ્યું હતું કે કૃપા કરીને તારા દેશમાં થઈને મને જવા દે, પણ અદોમના રાજાએ તેનું સાંભળ્યું નહીં. તે જ પ્રમાણે તેણે મોઆબના રાજાને પણ કહાવ્યું ને તે પણ એમ કરવા ચાહતો નહોતો. આથી ઇસરાયેલ કાદેશમાં રહ્યા. ત્યાર પછી અરણ્યમાં થઈને તેઓ ચાલ્યા ને અદોમ દેશ તથા મોઆબ દેશની સરહદ ઉપર ચકરાવ ખાઈને મોઆબ દેશની પૂર્વ બાજુએ ફરી આવીને આર્નોનની પેલે પાર તેઓ છાવણી કરી, પણ તેઓ મોઆબની સરહદની અંદર આવ્યા નહોતા, કેમ કે મોઆબની સરહદ આર્નોન હતું. પછી ઇસરાયેલે અમોરીઓના રાજા સિહોનની એટલે હેસબોનના રાજાની પાસે ખેપિયા મોકલ્યા, અને ઇસરાયેલે તેને કહ્યું કે અમે તને વિનંતી કરીએ છીએ કે તારા દેશમાં થઈને અમને અમારા દેશમાં જવા દે, પણ પોતાની સરહદમાં થઈને ઇસરાયેલને જવા દેવા જેટલો ઇસરાયેલનો ભરોસો સિહોનને ન હતો, પણ સિંહોને પોતાના સર્વલોકને એકઠા કરીને યહાસમાં છાવણી કરી ને ઇસરાયેલની સાથે યુદ્ધ કર્યું. ઇસરાયેલના દેવ યહોવાએ સિંહોને તથા તેના સર્વ લોકોને ઇસરાયેલના હાથમાં સોંપ્યા ને તેઓએ તેઓનો સંહાર કર્યો. એમ ઇસરાયેલે તે દેશના રહેનારા અમોરીઓના આખા દેશનું વતન પ્રાપ્ત કર્યું, એટલે આર્નોનથી તે યાબોક સુધી તથા અર્ણ્યથી તે યર્દન સુધી અમોરીઓના આખા પ્રદેશનું વતન તેઓએ પ્રાપ્ત કર્યું. એમ ઇસરાયેલના દેવ યહોવાએ પોતાના લોક ઇસરાયેલને અમોરીનું વતન આપીને તેઓને વતનહીન કર્યા છે ને શું તું તેઓનું વતન લઈ લેશે? તારો દેવ કમોશ તને જે વતન આપે છે તે વતન શું તું નહીં લે? તેમ અમારા દેવ યહોવાએ જેઓને અમારા માટે વતનહીન કર્યા છે તેઓનું વતન અમે લઈશું. હવે શું સિપ્પોરના દીકરા મોઆબના રાજા બાલાકના કરતા તું કંઈ શ્રેષ્ઠ છે? શું તેણે ઇસરાયેલની સામે કદી ટક્કર લીધી કે તેઓની સામે તેણે કદી યુદ્ધ કર્યું? ઇસરાયેલ હેશબોનમાં તેના ગામોમાં અરવેરમાં તથા તેના ગામોમાં તથા આર્નોનના કાંઠા ઉપરના સર્વ નગરોમાં 300 વર્ષ સુધી રહ્યા, તો તે દરમિયાન તમે કેમ તે પાછા ન લીધા? માટે મેં તારો અપરાધ કર્યો નથી, પણ તું મારી સામે યુદ્ધ કરીને મને અન્યાય કરે છે. ઇસરાયેલ પુત્રો તથા આમોન પુત્રોની વચ્ચે ન્યાયાધીશ યહોવા આજે ન્યાય કરો. તો આ પણ યફ્તાએ જે સંદેશો
આમોન પુત્રનો રાજાને કહાવ્યો હતો તે તેને કાન પર લીધો નહીં.
ત્યારે યહોવાનો આત્મા યફતા પર આવ્યો અને તે ગિલિયાદ તથા મનાશામાં થઈને ગયો ને ગિલિયાદના મિસ્પેમાં થઈને ગયો ને ગિલિયાદના મિસ્પેમાંથી આમોન પુત્રની પાસે ગયો અને યફતાએ યહોવાની આગળ માનતા માનીને કહ્યું, જો તું આમોન પુત્રને મારા હાથમાં જરૂર સોંપે તો હું સલાહ કરીને આમોન પુત્રો પાસેથી શાંતિએ પાછો આવું, ત્યારે એમ થશે કે મને મળવા સારું જે કોઈ મારા ઘરના બારણામાંથી બહાર નીકળે તે યહોવાનું થાય અને હું તેનું દહનિયાળ પણ કરીશ. એમ આમોન પુત્રોની સાથે યુદ્ધ કરવા સારું યફતા તેઓની સામે ગયો અને યહોવાએ તેઓને તેના હાથમાં સોંપ્યા. તેણે અરુએથી કિન્નિથ સુધીના 20 નગરો તથા આબેલ કરામીમ સુધીના લોકોનો મોટો સંહાર કર્યો. એમ ઇસરાયલ પુત્રોની આગળ આમોન પુત્રો હારી ગયા. પછી યફતા પોતાને ઘેર મિસ્પામાં પાછો આવ્યો. ત્યારે જુઓ, તેની દીકરી ડફ લઈને નૃત્ય કરતી કરતી તેને મળવા બહાર આવી. તે તેની એકની એક દીકરી હતી. તે વિના તેને દીકરો કે દીકરી કંઈ ન હતું. એમ બન્યું કે જ્યારે તેણે તેને જોઈ ત્યારે તેણે પોતાના વસ્ત્ર ફાળ્યા ને કહું, હાય મારી દીકરી, તે મને છેક દિન બનાવ્યો છે ને મને દુઃખ દેનારામાંથી એક તું પણ છે, કેમ કે યહોવાની આગળ મેં મારું મુખ ઉગાડ્યું છે, હવે મારાથી ફરી જવાય નહીં. તેણે તેને કહું કે મારા પિતા, તે યહોવાની આગળ મુખ ઉગાડ્યું છે તો તારા મુખમાંથી જે કંઈ નીકળ્યું હોય તે પ્રમાણે મને કર, કેમ કે યહોવાએ તારું વેર તારા વેરીઓ પર એટલે આમોન પુત્ર પર વાળ્યું છે. અને તેણે પોતાના પિતાને કહ્યું, મારે સારું આટલું થવા દે, મને 2 મહિના સુધી રહેવા દે કે હું મારી સહિયરોની સાથે પર્વતો પર ફરીને મારા કુંવારાપણાનો શોક કરું. પછી તેણે કહ્યું, જા 2 મહિનાને માટે. તેણે જવા દીધી. તેણે પોતાની સહિયરો સાથે જઈને પર્વતો ઉપર પોતાના કુંવારાપણાનો શોક કર્યો. 2 મહિના પૂરા થયા પછી એમ થયું કે તે પિતાની પાસે પાછી આવી. ત્યારે પોતાની માનેલી માનતા પ્રમાણે તેણે તેને કહ્યું. તે કુંવારી રહી હતી. તેથી ઇસરાયલમાં એવો રિવાજ પડ્યો કે વર્ષમાં 4 દિવસ ગિલિયાદી યફતાની દીકરીનો શોક પાડવા માટે ઇસરાયલ પુત્રીઓ દર વર્ષે જતી હતી. ન્યાયાધીશોનું પુસ્તક એનો 12મો અધ્યાય. ન્યાયાધીશોનું પુસ્તક અધ્યાય 12. એફ્રાઇમના માણસો એકઠા થઈને સાફોન ગયા અને તેઓ યફતાને કહ્યું કે તું આમોન પુત્રોની સામે લડાઈ કરવા ગયો ત્યારે તારી સાથે જવા માટે તે અમને કેમ બોલાવ્યા નહીં? અમે તને અંદર પૂરીને તારું ઘર બાળી નાખીશું. યફતાએ તેઓને કહ્યું, મારે તથા મારા લોકને આમોન પુત્રની સાથે મોટી તકરાર ચાલતી હતી, પણ મેં તમને બોલાવ્યા ત્યારે તમે તેઓના હાથમાંથી મને બચાવ્યો નહીં અને તમે મને ઉગાર્યો નહીં. એ મેં જોયું ત્યારે હું મારો જીવ મુઠ્ઠીમાં લઈને આમોન પુત્રની સામે ગયો ને યહોવાએ તેઓને મારા હાથમાં સોંપ્યા. તો હવે તમે આજે મારી સામે કેમ લડવા આવ્યા છો? પછી યફતાએ ગિલિયાદના સર્વ માણસો એને એકઠા કરીને એફ્રાઇમની સાથે લડ્યો અને ગિલિયાદના માણસો એફ્રાઇમને માર્યો, કેમ કે તેઓએ કહ્યું હતું કે હે એફ્રાઇમ તથા મનાસા મધ્ય રહેનાર ગિલિયાદીઓ, તમે એફ્રાઇમથી નાસી આવેલા છો. અને ગિલિયાદીઓએ એફ્રાઇમીઓની સામે યર્દનના આરા રોક્યા અને એમ થતું કે કોઈ નાસી જતો એફ્રાઇમી કહેતો કે મને ઉતરી જવા દે, ત્યારે ગિલિયાદના માણસો તેને પૂછતા, શું તું એફ્રાઇમી છે? અને જો તે કહેતો કે ના, ત્યારે તેઓ તેને કહેતા કે શિબ્બોલેથ બોલ, અને તે શિબ્બોલેથ બોલતો, કેમ કે તેનો ખરો ઉચ્ચાર તે કરી શકતો નહીં. ત્યારે તેઓ તેને પકડીને યર્દનના આર આગળ મારી નાખતા. તે વખતે એફ્રાઇમીઓના 42,000 માણસ પડ્યા. યફતાએ 6 વર્ષ ઇસરાયલનો ન્યાય કર્યો. પછી ગિલિયાદી યફતાએ મરણ પામ્યો. યફતા ને ગિલિયાદના એક નગરમાં તેને દાટવામાં આવ્યો. તેના પછી બેથલેહેમના ઇબ્સાને ઇસરાયલનો ન્યાય કર્યો. તેને 30 દીકરા હતા અને તેણે પોતાની 30 કન્યાને બહાર દીધી ને પોતાના દીકરાઓને સારું તે બહારથી 30 કન્યા લાવ્યો. તેણે 7 વર્ષ ઇસરાયલનો ન્યાય કર્યો. પછી ઇસબાન મરણ પામ્યો ને તેને બેથલેહેમમાં દાટવામાં આવ્યો. તેના પછી ઝબુલોની એલોને ઇસરાયલનો ન્યાય કર્યો. તેણે 10 વર્ષ ઇસરાયલનો ન્યાય કર્યો. ઝબુલોની એલોન મરણ પામ્યો ને તેને ઝબુલોની દેશના આયલોનમાં દાટવામાં આવ્યો. તેના પછી હિલ્લેલ પિરાથોનીના દીકરા આબ્દોને ઇસરાયલનો ન્યાય કર્યો. તેને 40 દીકરા ને 30 દીકરાના દીકરા હતા. તેઓ ગધેડીઓના 70 વછેરા પર સવારી કરતા હતા. તેણે 8 વર્ષ ઇસરાયલનો ન્યાય કર્યો. પછી હિલ્લેલ પિરાથોનીઓનો દીકરો આબ્દોન મરણ પામ્યો.
અને તેને અમાલેકીઓના પહાડી મુલકમાં એફ્રાઇમ દેશના પિરાથોનમાં દાટવામાં આવ્યો. ન્યાયાધીશોનું પુસ્તક એનો 13મો અધ્યાય. ન્યાયાધીશોનું પુસ્તક અધ્યાય 13. ઇસરાયલ પુત્રોએ ફરી યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું અને 40 વર્ષ સુધી યહોવાએ તેઓને પલિસ્તીઓના હાથમાં સોંપી દીધા. દાનના કુટુંબનો સોરાનો રહેવાસી માનોઆ નામે એક માણસ હતો. તેની સ્ત્રી વાંઝણી હતી. તેને પેટે ફરજન થયા નહોતા. યહોવાના દૂતે તે સ્ત્રીને દર્શન દઈને કહ્યું, હવે જો તું વાંઝણી છે, તને ફરજન થતા નથી, પણ હવે તને હમેલ રહેશે ને પુત્રનો પ્રસવ થશે, માટે હવે કૃપા કરીને સાવધ રહેજે. દ્રાક્ષરસ કે મદ્ય પીશ નહીં ને કંઈ અશુદ્ધ વસ્તુ ખાઈશ નહીં, કેમ કે જો તને હમેલ રહેશે ને પુત્રનો પ્રસવ થશે. અસ્ત્રો તેના માથા પર કદી ન ફરે, કેમ કે તે છોકરો ગર્ભાધાનથી દેશને સારું નાઝીરી થશે અને તે પલિસ્તીના હાથમાંથી ઇસરાયલને ઉગારવા માંડશે. પછી તે સ્ત્રી આવીને પોતાના ભર્થાને પોતાના પતિને કહ્યું કે દેવનો એક માણસ મારી પાસે આવ્યો હતો ને તેનો રૂપ તેનું મુખ દેવના દૂતના મુખ જેવું ઘણું ભયંકર હતું અને તે ક્યાંથી આવ્યો એ મેં તેને પૂછ્યું નહીં ને તેણે પણ પોતાનું નામ મને કહ્યું નહીં. પણ તેણે મને કહ્યું કે જો તને પ્રસવ તને ગર્ભ રહેશે ને પુત્રનો પ્રસવ થશે, હવે તું દ્રાક્ષરસ કે મધ્ય પીશ નહીં ને કંઈ અશુદ્ધ વસ્તુ ખાઈશ નહીં, કેમ કે તે છોકરો ગર્ભધાનથી મરણ પર્યંત દેવને સારું નાઝીરી થશે. ત્યારે માનુઆએ યહોવાને વિનંતી કરતા કહ્યું કે હે પ્રભુ, કૃપા કરીને દેવના જે માણસને તે મોકલ્યો હતો તેને ફરી અમારી પાસે આવવા દેજે કે જે છોકરો જન્મશે તેના વિશે અમારે શું કરવું તે અમને શીખવે. અને દેવે માનવાની વિનંતી સાંભળી અને તે સ્ત્રી ખેતરમાં બેઠી હતી ત્યારે દેવનો દૂત ફરી તેની પાસે આવ્યો, પણ તેનો પતિ માનવા તેની સાથે ન હતો. આથી તે સ્ત્રીએ ઉતાવળે દોડી જઈને પોતાના પતિને ખબર આપતા તેને કહ્યું કે જો જે માણસ તે દિવસે મારી પાસે આવ્યો હતો તેના પાછું મને દર્શન દીધું છે. ત્યારે માનવા ઉઠીને પોતાની સ્ત્રીની પાછળ ગયો અને તે માણસની પાસે આવીને તેને પૂછ્યું કે જે માણસે આ સ્ત્રીની સાથે વાત કરી હતી તે તું જ છે? તેણે કહ્યું કે હું એ જ છું. ત્યારે માનવાએ કહ્યું, હવે તારા વચન ફળીભૂત થાવ, તે છોકરો કેવો નિવડશે ને તે શું શું કામ કરશે યહોવાનો દૂતે માનવાને કહ્યું, મેં આજે સ્ત્રીને જે કહ્યું છે તે વિશે તેણે સાવધ રહેવું. દ્રાક્ષાનું બનેલું કંઈ પણ તે ન ખાય ને દ્રાક્ષરસ કે મધ્ય ન પીએ ને કંઈ પણ અશુદ્ધ વસ્તુ ખાય નહીં. મેં જે આજ્ઞા તેને આપી છે તે સર્વ તે પાળે. ત્યારે માનવાએ યહોવાના દૂતને કહ્યું, કૃપા કરીને બકરીનું બચ્ચું તારે માટે અમે રાંધીએ ત્યાં સુધી તું અમારી ખાતર થોબ. યહોવાના દૂતે માનવાને કહ્યું, તું મને રોકીશ નહીં તો પણ હું તારી રોટલી ખાઈશ નહીં, અને જો તું દહનિયાર પણ તૈયાર કરે તો તે તારે યહોવાને ચડાવવું જોઈએ, કેમ કે માનવા જાણતો નહોતો કે તે યહોવાનો દૂત છે. અને માનવાએ યહોવાના દૂતને પૂછ્યું, તારું નામ શું છે કે તારા વચન ફળીભૂત થાય ત્યારે અમે તારું સન્માન કરીએ? યહોવાના દૂતે તેને કહ્યું, મારું નામ તું કેમ પૂછે છે? કેમ કે તે અદભુત છે. ત્યારે માનવાએ બકરીનું બચ્ચું ખાધ્યાર પણ સાથે લઈને ખડક પર યહોવાને ચડાવ્યું અને દૂતે અદભુત કૃત્ય કર્યું. અને માનવા તેની સ્ત્રી જોતા હતા, કેમ કે અગ્નિની જ્વાળા વેદી પરથી આકાશમાં ચડી. ત્યારે એમ બન્યું કે યહોવાનો દૂત વેદીની જ્વાળામાં થઈને ઉપર ચડી ગયો અને માનવા તેની સ્ત્રી જોઈ રહ્યા અને તેઓ ભૂમિ પર ઊંધા પડ્યા. પણ યહોવાના દૂતે માનવાને કે તેની સ્ત્રીને ફરી દર્શન દીધું નહીં. ત્યારે માનવાએ જાણ્યું કે તે તો યહોવાનો દૂત હતો. પછી માનવાએ પોતાની સ્ત્રીને કહ્યું, આપણે દેવને જોયો છે તેથી આપણે નિશ્ચય મરી જઈશું. પણ તેની સ્ત્રીએ તેને કહ્યું, જો યહોવા આપણે મારી નાખવા ચાહતો હોય તો આપણા હાથથી દહનિયાર પણ ખાધ્યાર પણ ન લેત ને આપણને આ બધું ન દેખાડત, તેમજ આ વખતે આના જેવી વાતો આપણને ન કહેત. પછી તે સ્ત્રીને દીકરો સાંપડ્યો ને તેણે તેનું નામ સામસુન પાડ્યું. તે છોકરો મોટો થયો ને યહોવાએ તેને આશીર્વાદ આપ્યો અને સુરા તથા એસ્તાઓલની વચ્ચે માને દાનમાં યહોવાનો આત્મા તેને પ્રેરણા કરવા લાગ્યો. ન્યાયાધીશોનું પુસ્તક એનો 14મો અધ્યાય. ન્યાયાધીશોનું પુસ્તક અધ્યાય 14. સામસુન તિમનામાં ગયો ને તિમનામાં પલિસ્તીઓની દીકરીઓમાંની એક સ્ત્રી તેણે જોઈ. તેણે આવીને પોતાના માતા પિતાને કહ્યું કે તિમનામાં પલિસ્તીઓની દીકરીઓમાંથી એક સ્ત્રી મેં જોઈ છે, તો હવે તેને મારી સાથે પરણાવો.
ત્યારે તેના માતા પિતા તને કહું કે તારા ભાઈઓની દીકરીઓમાં અથવા તારા સર્વલોકમાં શું કોઈ સ્ત્રી નથી કે તું બે સુનન પલિસ્તીમાં સ્ત્રી લેવા જાય છે? સામસુને પોતાના પિતાને કહું મારે સારું તેને લાવ, કેમ કે તે મને બહુ ગમે છે. પણ તેના માતા પિતા જાણતા નહોતા કે એ યહોવાનું કૃત્ય છે, કેમ કે તે પલિસ્તીની વિરુદ્ધ કંઈક નિમિત્ત શોધતો હતો. હવે તે સમયે પલિસ્તીઓ ઇસરાયલ પર રાજ કરતા હતા. ત્યાર પછી સામસુન તથા તેના માતા પિતા તિમ્નામાં ગયા ને તેઓ તિમ્નાની દ્રાક્ષાવડીઓ પાસે આવીને આવી પહોંચ્યા અને જુઓ એક જુવાન સિંહે તેની સામે ગર્જના કરી. એ વખતે યહોવાનો આત્મા પરાક્રમ સહિત તેના પર આવ્યો ને જેમ બકરીના બચ્ચાને ચીરી નાખે તેમ તેણે તેને ચીરી નાખ્યો ને તેના હાથમાં કંઈ પણ ન હતું. પણ તેણે જે કંઈ કામ કર્યું હતું તેની ખબર તેણે પોતાના માતા પિતાને આપી નહીં. પછી તેણે જઈને તે સ્ત્રીની સાથે વાતચીત કરી અને સામસુને તે બહુ ગમી. કેટલી મુદત પછી તે પેલી સ્ત્રીને લેવા પાછો ગયો ને પેલા સિંહની લાશ જોવા રસ્તેથી ફંટાયો અને જુઓ તે સિંહના ખોળિયામાં મધમાખીઓ તથા મધ હતા અને હાથમાં મધ લઈને તે ખાતો ખાતો ચાલ્યો ને પોતાના માતા પિતાની પાસે આવીને તેણે તેઓને તે આપ્યું ને તેઓએ તે ખાધું. પણ સિંહના ખોળિયામાંથી તેણે મધ લીધું હતું એ તેણે તેઓને કહ્યું નહીં અને તેનો પિતા તે સ્ત્રીને ઘેર ગયો અને સામસુને ત્યાં ઉજાણી કરી, કેમ કે જુવાનોનો એવો રિવાજ હતો. અને તેઓએ તેને દીઠો ત્યારે એમ થયું કે ઉજાણીમાં ભાગ લેવા સારું તેઓ 30 સ્વાબતીઓ બોલાવી લાવ્યા. સામસુને તેઓને કહું હું તમને એક ઉખાણું કહું અને ઉજાણીના 7 દિવસોમાં જો તેનો અર્થ ખોળી કાઢીને તમે મને કહેશો તો હું તમને શણના 30 બદન તથા 30 જોડ વસ્ત્ર આપીશ. પણ જો તેનો અર્થ તમે મને કહી ન શકો તો તમારે મને શણના 30 બદન તથા 30 જોડ વસ્ત્ર આપવા. તેઓએ તેને કહું તારું ઉખાણો અમને કહે અમે તે સાંભળીએ. તેણે તેઓને કહ્યું કે ખાનારમાંથી ખોરાક નીકળ્યો અને બળવાનમાંથી મીઠાશ નીકળી અને 3 દિવસમાં તેઓ તે ઉખાણનો અર્થ કહી શક્યા નહીં. 7મે દિવસે એમ થયું કે તેઓએ સામસુનની સ્ત્રીને કહ્યું તારા પતિને ફોસલાવ, એ સારું કે તે અમને ઉખાણનો અર્થ બતાવે, નહીં તો અમે તને તથા તારા પિતાના ઘરના સર્વને અગ્નિથી બાળી નાખીશું. તમે અમને લૂંટી લેવા બોલાવ્યા છે ખરું કે નહીં? ત્યારે સામસુનની સ્ત્રીએ તેની આગળ રડી પડીને કહ્યું તું મને તદ્દન ધિકારે છે ને મારા પર કંઈ પ્રેમ રાખતો નથી. તે મારા લોકને એક ઉખાણું કહ્યું છે પણ મને તેનો અર્થ કહ્યો નથી. તેણે તેને કહ્યું જો મેં મારા માતા પિતાને તેનો અર્થ કહ્યો નથી તો હું શું તને કહું? અને ઉજાણના 7 દિવસ તેણે તેની આગળ રડ્યા કર્યું અને 7મે દિવસે એમ થયું કે તેણે બહુ આગ્રહ કર્યો ત્યારે તેણે તેનો અર્થ કહી દીધો. પછી તેણે પોતાના લોકોના પુત્રોને ઉખાણનો અર્થ કહી દીધો. 7મે દિવસે સૂર્યાસ્ત થયા અગાઉ તે નગરના માણસોએ તેને કહ્યું મધથી મીઠું શું છે અને સિંહથી બળવાન શું છે? તેણે તેઓને કહ્યું જો મારી વાછરડીથી તમે ખેડ્યું ન હોત તો તમને મારા ઉખાણનો પત્તો લાગત નહીં. પછી યહોવાનો આત્મા તેના પર પરાક્રમ સહિત આવ્યો ને તેણે એસ્કલોનમાં જઈને તેઓમાંના 30 જણને માર્યા ને તેઓના વસ્ત્ર લૂંટી લઈને જે માણસોએ તે ઉખાણનો અર્થ કહી બતાવ્યો હતો તેઓને તે આપ્યા અને તેને ક્રોધ ચડ્યો ને તે પોતાના પિતાને ઘેર ચાલ્યો ગયો. પણ સામસુનનો એક સાથી કે જેણે તેની પ્રત્યે મિત્રની ફરજ બજાવી હતી તેને તેની પત્ની આપવામાં આવી.
ન્યાયાધીશોનું પુસ્તક એનો 15મો અધ્યાય. ન્યાયાધીશોનું પુસ્તક અધ્યાય 15. હવે કેટલાક વખત પછી એમ બન્યું કે ઘઉંની કાપણીના દિવસોમાં સામસુન બકરીનું એક બચ્ચું લઈને પોતાની સ્ત્રીની મુલાકાતે ગયો. તેણે કહ્યું કે હું ઓરડીમાં મારી સ્ત્રીની પાસે જઈશ. પણ તેના પિતાએ તેને અંદર જવા દીધો નહીં. તેના પિતાએ તેને કહ્યું કે મને નિશ્ચય એમ લાગ્યું કે તું તેને તદ્દન ધિકારે છે, માટે મેં તારા સાથીને તેને આપી દીધી. શું તેની નાની બહેન તેના કરતા સુંદર નથી? કૃપા કરીને તેને બદલે એને લે. અને સામસુને તેઓને કહ્યું હવે જો હું પલિસ્તીઓને કંઈ ઉપદ્રવ કરું તો તેમાં મારો દોષ નહીં. પછી સામસુને જઈને 300 શિયાળ પકડ્યા, મસાલો લીધી ને પૂંછડ્યો સામસામી ફેરવી ને તેઓની વચ્ચોવચ એટલે બબ્બે પૂંછડીઓની વચ્ચે એક એક મશાલ બાંધી. પછી તેણે મસાલો સળગાવીને તેઓને પલિસ્તીઓના ઉભા પાકમાં છોડી મૂક્યા અને પૂળા તથા ઉભો પાક તથા જૈતવાળીઓ પણ બાળી મૂકી. ત્યારે પલિસ્તીઓ એકબીજાને પૂછ્યું આ કોણે કર્યું છે? તેઓ કહ્યું કે તિમ્નીના જમાઈ સામસુને.
કેમ કે તેણે તેની સ્ત્રીને લઈને તેના સાથીને આપી દીધી, તેથી પલિસ્તીઓએ આવીને તેને તથા તેના પિતાને આગથી બાળી દીધા. સામસુને તેઓને કહ્યું, જો તમે આમ કરશો તો નિશ્ચય તમારા પર વેળ વાળ્યા વગર હું જંપવાનો નથી. પછી તેણે તેઓને મારીને તેઓનો પૂરો સંહાર કર્યો અને તે જઈને એતામ ખડકની ખોમાં રહ્યો. પછી પલિસ્તીઓએ જઈને યહૂદિયામાં છાવણી કરી ને લેહીમાં ફેલાઈ ગયા. યહૂદિયાના માણસોએ કહ્યું, તમે અમારા પર કેમ ચડી આવ્યા છો? તેઓએ ઉત્તર આપ્યો કે સામસુને અમારા જેવા હાલ કર્યા છે તેવા તેના હાલ કરવા માટે અમે તેને બાંધવા આવ્યા છીએ. ત્યારે યહૂદિયાના 3,000 માણસોએ એટામ ખડકની ખોમાં જઈને સામસુને કહ્યું કે શું તું જાણતો નથી કે પલિસ્તીઓ અમારા રાજકર્તા છે? તો આ તે અમને શું કર્યું છે? તેણે તેઓને કહ્યું, તેઓએ જેવું મને કર્યું તેવું મેં તેઓને કર્યું છે. તેઓએ તેને કહ્યું, તને પલિસ્તીઓના હાથમાં સોંપી દેવાને અમે ત્યારે બાંધવા આવ્યા છીએ. સામસુને તેઓને કહ્યું, મારી આગળ તમે સમ ખાઓ કે તમે પોતે મારા પર તૂટી નહીં પડો. તેઓએ તેને કહ્યું કે ના ના, અમે તને સજ્જડ બાંધીને તેઓના હાથમાં તને સોંપી દઈશું, પણ અમે તારી હત્યા તો નહીં જ કરીએ. પછી તેઓ બે નવા દોરડાથી તેને બાંધીને તે ખડક પરથી તેને લઈ ગયા. ત્યારે તે લેહીમાં પહોંચ્યો ત્યારે પલિસ્તીઓએ તેને જોઈને હર્ષનો પોકાર કર્યો અને યહોવાનો આત્મા તેના પર પરાક્રમ સહિત આવ્યો અને તેને હાથે જે દોરડા બાંધેલા હતા તે અગ્નિમાં બળેલા શણના જેવા થઈ ગયા ને તેના હાથ પરથી તેના બંધન ખરી પડ્યા. પછી તેના ગધેડાનું તાજું જડબું મળ્યું. પોતાનો હાથ લંબાવીને તે લઈને તે વડે તેણે 1,000 માણસોને મારી નાખ્યા અને સામસુને કહ્યું, ગધેડાના જડબાથી ઢગલે ઢગલા, ગધેડાના જડબાથી મેં 1,000 માણસને મારી નાખ્યા છે. એ પ્રમાણે કહી રહ્યા પછી એમ થયું કે તેણે પોતાના હાથમાંથી તે જડબું ફેંકી દીધું અને તે જગાનું નામ તેણે રામાથ લેહી પાડ્યું. અને તે બહુ તરસ્યો થયો ને તેણે યહોવાને વિનંતી કરી કે તે આ મોટો બચાવ તારા દાસની હસ્તક કર્યો છે અને શું હું હવે તૃષાથી મરી જઈને 2 સુન્નત લોકના હાથમાં પડીશ? ત્યારે લેહીમાં એક ખાડો છે, તેમાં દેવે ફાટ પાડી ને તેમાંથી પાણી નીકળ્યું અને પીધા પછી તે પાછો શુદ્ધિમાં આવ્યો ને સાવચેત થયો. માટે તેણે તે જગાનું નામ એન હાકોરે પાડ્યું. તે આજ સુધી લેહીમાં છે અને પલિસ્તીઓના સમયમાં તેણે 20 વર્ષ સુધી ઇસરાયેલનો ન્યાય કર્યો.
ન્યાયાધીશોનું પુસ્તક એનો 16મો અધ્યાય. ન્યાયાધીશોનું પુસ્તક અધ્યાય 16મો. સામસુન ગાઝામાં ગયો ને ત્યાં એક વેશ્યાને જોઈને તેની પાસે ગયો. ગાઝીઓને ખબર મળી કે સામસુન અહીં આવ્યો છે. તેઓએ તેને ઘેરી લીધો ને સવારે દિવસ ઉગતા આપણે તેને મારી નાખીશું એમ વિચાર કરીને તેઓ આખી રાત નગરના દરવાજામાં સંતાઈ રહ્યા ને આખી રાત ગુપચુપ બેસી રહ્યા. મધરાત સુધી સામસુન સૂઈ રહ્યો ને મધરાતે ઉઠીને તેણે નગરના દરવાજાના કમાળ તથા બંને બારસાખો પકડીને ભૂંગળ સહિત ખેંચી કાઢ્યા ને તેમના ખાંધ પર મૂકીને હેબ્રોનની સામેના એક પર્વતના શિખર ઉપર લઈ ગયો. તે પછી એવું બન્યું કે તેને સોરેકની ખીણમાની દલીલા નામની એક સ્ત્રીની સાથે પ્રીતિ થઈ. ત્યારે પલિસ્તીઓના સરદારોએ તેની પાસે આવીને તેને કહ્યું કે તેનું મહાબળ શામાં રહેલું છે તથા શા ઉપાય વડે તેના પર પ્રબળ થઈને અમે તેને બાંધીને દુઃખ દઈએ, એ તું તેને ફોસલાવીને શોધી કાઢ, તો અમારામાંનો પ્રત્યેક જણ તેને 1,100 રૂપિયા આપશે. દલીલાએ સામસુનને કહ્યું, તારું મહાબળ શામાં રહેલું છે તથા તું સાથી બંધાય કે જેથી તને દુઃખ દઈ શકાય તે તું કૃપા કરીને મને કહે. સામસુને તેને કહ્યું, કદી નહીં સુકાવેલા એવા 7 લીલા બંધથી જો તેઓ મને બાંધે તો હું નિર્બળ થઈને બીજા માણસને જેવો થઈ જઈશ. ત્યારે પલિસ્તીઓના સરદારો કદી નહીં સુકાવેલા એવા 7 લીલા બળ લઈને તેની પાસે આવ્યા. તે લઈને તેણે તે વડે તેને બાંધ્યો. હવે તેણે કેટલાકને અંદરની ઓળીમાં સંતાડી રાખ્યા હતા. પછી તેણે તેને કહ્યું, સામસુન, પલિસ્તીઓ તારા પર ચડી આવ્યા છે, એટલે જેમ શણની દોરી આગને અડક્યાથી તૂટી જાય તેમ તેણે તે બંધ તોડી નાખ્યા, એમ તેના બળ વિશે ખબર પડી નહીં. પછી દલીલાએ સામસુનને કહ્યું, તે મારી મસ્કરી કરીને મને જૂઠી વાતો કહી છે, હવે તું કઈ રીતે બંધાઈ શકે તે કૃપા કરીને મને કહે. તેણે તેને કહ્યું, કદી વપરાયા ન હોય એવા નવા દોરથી જો તેઓ મને બાંધે તો હું નિર્બળ થઈને બીજા માણસના જેવો થઈ જઈશ. તેથી દલીલાએ નવા દોર લીધા ને તે વડે તેને બાંધ્યો. પછી તેને કહ્યું, સામસુન, પલિસ્તીઓ તારા પર ચડી આવ્યા. અંદરની ઓરડીમાં માણસો સંતાઈ રહ્યા હતા, પણ તેણે સૂતરના દોરની જેમ પોતાના હાથના બંધ તોડી પાડ્યા. ત્યારે દલીલાએ સામસુનને કહ્યું, તે અત્યાર સુધી મારી મસ્કરી કરી છે ને મને જૂઠી જ વાતો કહી છે, તું શા વડે બંધાઈ શકે તે મને કહે. તેણે તેને કહ્યું,
જો તું મારા માથાની સાત લટો થાનની સાથે વણે તો તેણે સાળના ખીલા સાથે તે બાંધીને તેને કહું, સામસૂન પલિસ્યો તારા પર ચડી આવે. તેણે ઊંઘમાંથી જાગીને સાળનો ખીલો થાન ખેંચી કાઢ્યા. ત્યારે તેણે તેને કહ્યું કે તારું દિલ મારા પર નથી, છતાં તું એમ કેમ કહી શકે કે હું તારા પર હેત રાખું છું? આ ત્રણ વાર તે મારી મસ્કરી કરી છે, ને તારું મહાબળ શામાં રહેલું છે તે મને કહ્યું નથી. અને એમ થયું કે તેણે પોતાના વચનો વડે તેને દરરોજ આગ્રહ કરીને હઠેટ કરી, જેથી તેનો જીવ મરણ તુલ્ય અકળાયો. ત્યારે તેણે પોતાનું દિલ ખોલીને તેને કહ્યું, મારા માથા પર કદી અસ્ત્રો ફર્યો નથી, કેમ કે મારી માના ઉદરમાંથી હું દેવને માટે નાઝીરી છું. જો મને કોઈ મૂંડે તો મારું બળ જતું રહે ને હું નિર્બળ થઈને સાધારણ માણસ જેવો થઈ જાઉં. જ્યારે દલીલાએ જોયું કે તેણે પોતાનું દિલ મારી આગળ પૂરેપૂરું ખોલ્યું છે, ત્યારે તેણે પલિસ્તીના સરદારાને બોલાવી મંગાવીને કહ્યું કે તમે આ એકવાર આવો, કેમ કે તેણે પોતાનું દિલ મારી આગળ પૂરેપૂરું ખોલી દીધું છે. ત્યારે પલિસ્તીના સરદારો હાથમાં પૈસા લઈને તેની પાસે આવ્યા. તેણે તેને પોતાના ખોળામાં સુવડાવીને ઊંઘમાં નાખ્યો. પછી એક માણસને બોલાવીને તેણે તેના માથાની સાતે લટો બોડાવી નાખી અને તે તેને હેરાન કરવા લાગી ને તેમાંથી તેનું બળ જતું રહ્યું. પછી તેણે કહ્યું, સામસૂન પલિસ્તીઓ તારા પર ચડી આવ્યા છે. અને ઊંઘમાંથી જાગીને તેણે કહ્યું, હું અગાઉની જેમ બહાર નીકળીને મારું શરીર ખંખેરીશ. પણ તે જાણતો નહોતો કે યહોવા મારી પાસે જતો રહ્યો છે. ત્યારે પલિસ્તીઓએ તેને પકડીને તેની આંખો ફોડી નાખી અને તેઓએ તેને ગાઝામાં લાવીને પિત્તળની બેડીઓ પહેરાવી અને તે બંદીખાનામાં દળતો હતો. તથાપિ મુંડન થયા પછી તેના માથાના વાળ પાછા વધવા લાગ્યા. પલિસ્તીઓના સરદારો પોતાના દેવ દાગોન આગળ મહાયજ્ઞો ચડાવવાને તથા આનંદ કરવાને એકઠા થયા, કેમ કે તેઓએ કહ્યું, અમારા દેવે અમારા વેરી સામસૂનને અમારા હાથમાં સોંપી દીધો છે. અને લોકોએ તેને જોયો ત્યારે તેઓએ પોતાના દેવની સ્તુતિ કરી, કેમ કે તેઓએ કહ્યું, અમારો શત્રુ તથા અમારા દેશનો નાશ કરનાર જેણે અમારામાંના ઘણાને મારી નાખ્યા છે તેને અમારા દેવે અમારા હાથમાં સોંપી દીધો છે. અને એમ થયું કે તેઓના દિલ ખુશ થયા હતા. ત્યારે તેઓએ કહ્યું, સામસૂનને બોલાવો કે તે આપણી આગળ કંઈક તમાશો કરે. તેઓએ સામસૂનને કેદખાનામાંથી બોલાવી મંગાવ્યો અને તેણે તેઓની આગળ તમાશો કર્યો. પછી તેઓએ તેને થાંભલાઓની વચ્ચે ઉભો રાખ્યો. જે જુવાને તેનો હાથ પકડ્યો હતો તેને સામસૂને કહ્યું, જે થાંભલાઓ પર ઘરનો આધાર રહેલો છે તે મને ફૂંફોસી કાઢવા દે કે હું તેઓને અડેલીને ઉભો રહું. હવે તે ઘર તો પુરૂષોથી તથા સ્ત્રીઓથી ચિકાર હતું. પલિસ્તીઓના સર્વ સરદારો ત્યાં હતા અને સામસૂન તમાશો કરતો હતો. ત્યારે તેને જોનારા પુરૂષો તથા સ્ત્રીઓ મળીને આશરે 3000 માણસો ધાબા ઉપર હતા. ત્યારે સામસૂને યહોવાની પ્રાર્થના કરી કે ઓ પ્રભુ યહોવા, કૃપા કરીને મને સંભાળ. હે દેવ, કૃપા કરીને આ એક જ વાર મને બળવાન કર કે હું મારી બંને આંખો લીધાનું સામટું વેર પલિસ્તીઓ પર વાળી શકું. પછી વચ્ચેના બંને થાંભલા જેના પર ઘરનો આધાર રહેલો હતો તે સામસૂને પકડ્યા, એટલે એકને જમણાથી ને એકને ડાબાથી ને તેમને અઢેલીને તે ઊભો થયો. અને સામસૂને કહ્યું, હું પલિસ્તીઓની સાથે ભલે મરું. પછી પોતાના સંપૂર્ણ બળથી તે વાંકો વળ્યો, એટલે સરદારો પર ત્યાં તેની અંદરના સર્વ માણસો પર તે ઘર તૂટી પડ્યું. આ પ્રમાણે મળતી વખતે જેઓને તેણે માર્યા તેઓની સંખ્યા તેની હયાતીમાં તેણે મારી નાખેલા માણસો કરતા વધારે હતી. પછી તેના ભાઈ તથા તેના ઘરના સર્વ માણસો ત્યાં આવીને તેને લઈ ગયા. તે સોરા તથા આસ્તાઓલની વચમાં તેના પિતા માનુઆના કબ્રસ્તાનમાં તેઓ તેને દાટ્યો. તેણે 20 વર્ષ સુધી ઇસરાયેલનો ન્યાય કર્યો હતો.
ન્યાયાધીશોનું પુસ્તક એનો 17મો અધ્યાય. એફ્રાઈમના પહાડી મુલકનો મીખા નામ એક પુરૂષ હતો. તેણે પોતાની માને કહ્યું, જે 1100 રૂપિયા તારી પાસેથી ચોરી લેવામાં આવ્યા હતા ને જેને લીધે ત્યાં શાપ દીધો હતો તે વળી મને પણ કઈ સંભળાવ્યું હતું. તે રૂપિયા મારી પાસે છે, તે મેં લીધા હતા. તેની માએ કહ્યું, મારા દીકરા પર યહોવાનો આશીર્વાદ આવો. જ્યારે તેણે તે 1100 રૂપિયા પોતાની માને પાછા આપ્યા ત્યારે તેની માએ કહ્યું, એક કોરેલી મૂર્તિ તથા ગાળેલી મૂર્તિ બનાવવાને મેં મારા હાથથી મારા દીકરાની ખાતર તે રૂપિયા યહોવાને અર્પણ કર્યા હતા, માટે હવે હું તને તે પાછા આપીશ. જ્યારે તેણે પોતાની માને તે રૂપિયા પાછા આપ્યા ત્યારે તેની માએ 200 રૂપિયા લઈને સોનીને આપ્યા. તેણે તેની એક કોરેલી મૂર્તિ તથા ગાળેલી મૂર્તિ બનાવી અને તે મીખાના ઘરમાં રહી. મીખાને ત્યાં એક દેવસ્થાન હતું. તેણે એફોદ તથા તરાફીમ બનાવ્યા ને પોતાના એક દીકરાની પ્રતિષ્ઠા કરીને તેણે તેનો પુરોહિત બનાવ્યો.
તે વખતે ઇસરાયલમાં રાજા નહોતો. પ્રત્યેક માણસ પોતપોતાના નજરમાં જે સારું લાગતું તે કરતો. યહૂદિયાના બેથલેમનો યહૂદાના કુળનો એક જુવાન પુરુષ હતો, તે લેવી હતો. તે ત્યાં આવીને વસેલો હતો. તે માણસ જ્યાં જગા મળે ત્યાં વસવા સારું તે નગરમાંથી, એટલે બેથલેમ યહૂદિયામાંથી ચાલી નીકળ્યો અને મુસાફરી કરતો કરતો તે એફ્રાઇમના પહાડી મુલકમાં મીખાને ઘેર આવી પહોંચ્યો. મીખાએ તેને પૂછ્યું, તો ક્યાંથી આવે છે? તેણે તેને કહ્યું કે હું યહૂદિયાના બેથલેમનો એક લેવી છું, ને જ્યાં કંઈ મને જગા મળે ત્યાં રહેવા માટે હું જાઉં છું. મીખાએ તેને કહ્યું કે મારી સાથે રહે, ને મારો પિતા તથા પુરોહિત થા. હું તને વર્ષે 10 રૂપિયા, એક જોડ કપડાં તથા ખાવાનું આપીશ. તેથી તે લેવી તેને ત્યાં રહ્યો. તે લેવી તે માણસની સાથે રહેવાને રાજી હતો અને તે જુવાનને તે પોતાના પુત્ર સમાન ગણતો હતો. મીખાએ તે લેવીની પ્રતિષ્ઠા કરી ને તે જુવાન તેનો પુરોહિત મીખાના ઘરમાં રહ્યો. ત્યારે મીખાએ કહ્યું, હવે હું જાણું છું કે એક લેવી મારો પુરોહિત છે, એ જોઈને યહોવા મારું કલ્યાણ કરશે.
ન્યાયાધીશોનું પુસ્તક એનો 18મો અધ્યાય. ન્યાયાધીશોનું પુસ્તક 18. તે સમયે ઇસરાયલમાં કોઈ રાજા નહોતો. એ જ વખતે દાનીઓનું કુળ પોતાને રહેવાને માટે વતન શોધતું હતું, કેમ કે તે વખત સુધી ઇસરાયલના કુળોમાં તેઓને વતનનો હિસ્સો મળ્યો નહોતો. એથી દાનપુત્રે પોતાના કુટુંબના સર્વ માણસોમાંથી 5 સુરવી પુરુષોને સોરા તથા એસ્તાઓલથી દેશની બાતમી કાઢવા તથા તપાસ કરવા સારું મોકલ્યા. તેઓએ તેઓને કહ્યું કે જઈને દેશની તપાસ કરો, અને તેઓએ એફ્રાઇમના પહાડી મુલકમાં મીખાને ઘેર આવીને ત્યાં ઉતારો કર્યો. તેઓ મીખાના ઘરની નજીક આવ્યા ત્યારે તેઓએ પેલા જુવાન લેવીનો સાદ ઓળખ્યો અને તેઓ પાછા ફરીને ત્યાં ગયા અને તેને પૂછ્યું કે તને અહીં કોણ લઈ આવ્યું? તું અહીં શું કરે છે? અહીં તને શું મળે છે? તેણે તેઓને કહ્યું, મીખાએ મારે માટે ફલાણું ફલાણું કર્યું છે, ને તેણે મને પગારથી રાખ્યો છે, ને હું તેનો પુરોહિત થયો છું. તેઓએ તેને કહ્યું કે કૃપા કરીને દેવની સલાહ પૂછ, જેથી અમે જાણીએ કે જે રસ્તે અમે જઈએ છીએ તે ફતેમાં નિવડશે કે નહીં. પુરોહિતે તેઓને કહ્યું કે શાંતિથી ચાલ્યા જાઓ, જે રસ્તે તમે જાઓ છો તે યહોવાની સન્મુખ છે. ત્યારે તે 5 માણસ વિદાય થયા ને લાઈશ આવ્યા, ને ત્યાંના લોકોને જોયા કે તેઓ નિશ્ચિંત રહે છે તથા સિદોનીઓની જેમ શાંત તથા નિર્ભય છે, કેમ કે તેમને કશામાં પણ શરમાવે એવો તે દેશમાં કોઈ હાકેમ નહોતો. તેઓ સિદોનીઓથી વેગળા હતા ને કોઈની સાથે તેઓનો કશો વ્યવહાર નહોતો. તે બાતમીદારો સોરા તથા એસ્તાઓલમાં પોતાના ભાઈઓની પાસે પાછા આવ્યા અને તેઓના ભાઈઓએ તેમને પૂછ્યું, તમે શી ખબર લાવ્યા? તેઓએ કહ્યું, ઉઠો ને આપણે તેમના ઉપર ચઢાઈ કરીએ, કેમ કે અમે તે દેશ જોયો છે, તે ઘણો સારો છે. તમે કેમ સુસ્ત બેસી રહ્યા છો? ત્યાં થઈને દેશનો કબજો કરી લેવામાં આળસ ન કરો. તમે જશો ત્યારે લોકો નિશ્ચિંતપણે રહેતા જોવામાં આવશે. તે દેશ વિશાળ છે, કેમ કે દેવે તે તમારા હાથમાં સોંપી દીધો છે. પૃથ્વી પરની કોઈ પણ વસ્તુની ખોટ ન પડે એવું તે સ્થળ છે. પછી સુરાત તથા એસ્તાઓલમાંથી દાનના કુટુંબના 600 માણસ શસ્ત્ર સજીને ત્યાંથી ચાલી નીકળ્યા. તેઓએ જઈને યહૂદિયાના કિર્યાત યારીમાં છાવણી કરી. એ માટે તેઓએ તે જગાનું નામ માને દાન પાડ્યું. આજ સુધી તેનું નામ છે. જુઓ, તે કિર્યાત યારીમની પાછળ છે. તેઓ ત્યાંથી એફ્રાઇમના પહાડી મુલકમાં ગયા અને મીખાને ઘેર આવ્યા. જે 5 માણસ લાઈશના દેશની બાતમી કાઢવા ગયા હતા તેઓએ પોતાના ભાઈઓને કહ્યું, તમે જાણો છો કે આ ઘરોમાં એફોદ તથા તરાફીમ તથા કોતરેની મૂર્તિ તથા ગાળેલી મૂર્તિ છે. હવે તમારે શું કરવું તેનો વિચાર કરો. ત્યારે તેઓ તે તરફ ફરીને તે જુવાન લેવીના ઘરમાં, એટલે મીખાના ઘરમાં ગયા, ને તેઓએ તેની ખબર અંતર પૂછી. દાનપુત્રોમાંના 600 હથિયારબંધ માણસો દરવાજાના નાકામાં ઉભા રહ્યા. જે 5 માણસ દેશની બાતમી કાઢવા ગયા હતા તેઓએ ઘરમાં પેસીને કોરેલી મૂર્તિ, એફોદ તથા તરાફીમ તથા ગાળેલી મૂર્તિ લઈ લીધા અને પેલા 600 હથિયારબંધ માણસોની સાથે દરવાજાના નાકા આગળ પુરોહિત ઉભો રહેલો હતો. ત્યારે તેઓ મીખાના ઘરમાં ગયા ને કોરેલી મૂર્તિ, એફોદ તથા તરાફીમ તથા ગાળેલી મૂર્તિ લઈ આવ્યા. ત્યારે પુરોહિતે તેઓને પૂછ્યું, તમે આ શું કરો છો? તેઓએ તેને કહ્યું, ચૂપ રહે, તારા મુખ પર તારો હાથમુખ, ને અમારી સાથે આવીને અમારો પિતા તથા પુરોહિત થા. એક માણસના ઘરના પુરોહિત થવું તે સારું છે કે ઇસરાયલના એક કુળના તથા કુટુંબના પુરોહિત થવું તે સારું છે? પુરોહિત મનમાં ખુશ થયો ને તે એફોદ તથા રાફીમ તથા કોરીની મૂર્તિ લઈને તે લોકો મધ્ય ગયો. તેઓ પાછા વળીને ચાલી નીકળ્યા ને છોકરા તથા ઢોર તથા માલ મિલકતને પોતાને મોખરે રાખ્યા. તેઓ મીખાના ઘરથી ઘણો દૂર ગયા ત્યારે મીખાના ઘરની પાસેના ઘરના માણસોએ એકઠા થઈને દાનપુત્રોને પકડી પાડ્યા.
તેઓએ દાનપુત્રને હાંક મારી એટલે તેઓએ પાછા ફરીને મીખાને કહ્યું, તને શું નુકસાન થયું છે કે તું આવું ટોળું લઈને આવે છે? તેણે કહ્યું, તમે મારા પોતાના બનાવેલા દેવોને તથા પુરોહિતને લઈને ચાલ્યા ગયા છો, હવે મારી પાસે બીજું શું રહ્યું છે? એમ છતાં મને કેમ પૂછો છો કે તને શું નુકસાન થયું છે? ત્યારે દાનપુત્રોએ તેને કહ્યું, મોટેથી ન બોલ, રખેને તારો સાથ સાંભળીને ક્રોધથી તપી રહેલા માણસો તારા પર તૂટી પડે ને તું તારો તથા તારા ઘરનાના પ્રાણ ખોએ. ત્યાર પછી દાનપુત્રો પોતાને રસ્તે પડ્યા અને મીખાએ જોયું કે તેઓ મારા કરતા બળવાન છે, ત્યારે તે પાછો વળીને પોતાને ઘેર ગયો. તેઓ મીખાની બનાવેલી વસ્તુઓ તથા તેના પુરોહિતને લઈને લાઈશમાં આવ્યા. ત્યાં લોકો શાંતિથી નિશ્ચિંતપણે રહેતા હતા. તેઓએ તેઓને તરવારથી મારી નાખ્યા અને તેઓએ નગરને આંખથી બાળી નાખ્યું. તેની વહારે ચડનાર કોઈ નહોતું, કેમ કે સિદોનથી તે બહુ દૂર હતું ને તેઓને કોઈની સાથે કંઈ પણ વ્યવહાર ન હતો. બેદ રહોબની પાસેની ખીણમાં એ આવેલું હતું અને તેઓ નગર બાંધીને ત્યાં વસ્યા અને ઇસરાયેલને પેટે જન્મેલા પોતાના પૂર્વજ દાનના નામ પરથી તેઓએ તેનું નામ દાન પાડ્યું. પરંતુ પહેલા તે નગરનું નામ લાઈશ હતું. અને દાનપુત્રોએ પોતાના માટે તે કોરેલી મૂર્તિની પ્રતિષ્ઠા કરી અને દેશની ગુલામગીરીના દિવસ સુધી મૂસાના દીકરા ગેરસોનનો દીકરો યોનાથાન તથા તેના પુત્રો દાનકુળના પુરોહિત હતા. દેવનું ઘર શિલોમાં રહ્યું. તે બધો વખત તેઓએ તે પોતાને સારું મીખાની બનાવેલી કોરેલી મૂર્તિની સ્થાપના કાયમ રાખી.
ન્યાયાધીશોનું પુસ્તક એનો 19મો અધ્યાય. ન્યાયાધીશોનું પુસ્તક અધ્યાય 19મો. ઇસરાયેલમાં કોઈ રાજા નહોતો. તે દિવસોમાં એમ બન્યું કે એફ્રાઇમના પહાડી મુલકની સામેની બાજુએ કોઈ એક લેવી આવીને વસેલો હતો. તેણે બેથલેહેમ યહૂદિયાની એક સ્ત્રીને પોતાની ઉપપત્ની તરીકે રાખી હતી. તેની ઉપપત્નીએ પતિવ્રત ભંગ કરીને વ્યભિચાર કર્યો અને તેની પાસેથી બેથલેહેમ યહૂદિયામાં પોતાના પિતાના ઘેર જતી રહી ને ત્યાં 4 મહિના રહી. તેને પ્રેમથી સમજાવીને પાછી લાવવા માટે તેનો પતિ ઉઠીને પોતાનો ચાકર તથા 2 ગધેડા સાથે લઈને તેની પાછળ ગયો અને તે તેને પોતાના પિતાના ઘરમાં લઈ ગઈ. અને તે યુવતીના પિતાએ તેને જોયો ત્યારે તે તેની મુલાકાતથી ખુશ થયો. તેના સસરાએ એટલે યુવતીના પિતાએ તેને રાખ્યો અને તે તેની સાથે 3 દિવસ રહ્યો અને તેઓએ ખાધું પીધું ને ત્યાં રહ્યા. 4થે દિવસે એમ બન્યું કે તેઓ પરળે ઉઠ્યા ને તે ત્યાંથી વિદાય થવા તૈયાર થયો. યુવતીના પિતાએ પોતાના જમાઈને કહ્યું, કોળિયો અન્ન ખાઈને તારા દિલને તાજું કર ને ત્યાર પછી તમે તમારે રસ્તે પડજો. એવી રીતે બંનેને એકઠા બેસીને ખાધું પીધું. પછી તે યુવતીના પિતાએ તે માણસને કહ્યું, કૃપા કરીને રાજી થઈને આજની રાત રહે ને તારા દિલને ખુશ કર. તે માણસ તો વિદાયગીરી લેવા સારો ઉભો થયો હતો, પણ તેના સસરાએ તેને આગ્રહ કર્યાથી તે ત્યાં પાછો રહ્યો. 5મે દિવસે વિદાયગીરી લેવા સારું તે પરળે ઉઠ્યો ત્યારે તે યુવતીના પિતાએ કહ્યું, કૃપા કરીને તારા મનને શાંત પાડીને દિવસ નમતા સુધી રહો. પછી તે બંને જમ્યા. પછી તે પોતાની ઉપપત્ની તથા પોતાના ચાકર સાથે વિદાયગીરી લેવા સારું ઉભો થયો ત્યારે તેના સસરાએ એટલે તે યુવતીના પિતાએ તેને કહ્યું કે જો હવે દિવસ અસ્ત પામવા આવ્યો છે, કૃપા કરીને રાત અહીં રહી જાઓ. જો દિવસ આથમવા આવ્યો છે, અહીં રહીને તારા હૃદયને ખુશ કર અને કાલે સવારે વહેલા ઉઠીને તમારે ઘેર જજો. પણ તે માણસ તે રાત્રે ત્યાં રહેવા તૈયાર નહોતો કે તે ઉઠીને વિદાય થયો ને યબુસ એટલે યરૂસાલેમ પાસે આવી પહોંચ્યો. તેની પાસે જીન બાંધેલા 2 ગધેડા હતા. તેની ઉપમતની પણ તેની સાથે હતી. જ્યારે તેઓ યબુસ પહોંચ્યા ત્યારે દિવસ ઘણો નમી ગયો હતો. તેથી ચાકરે પોતાના શેઠને કહ્યું, કૃપા કરી ચાલો આપણે વળીને આ યબુસના નગરમાં જઈને એમાં ઉતારો કરીએ. તેના શેઠે તેને કહ્યું કે એ પરદેશનું નગર છે જેમાં કોઈ પણ ઇસરાયેલ પુત્ર નથી, તેમાં આપણે નહીં જઈએ, પણ આપણે આગળ ચાલીને ગિબિયા સુધી જઈએ. અને તેણે પોતાના ચાકરને કહ્યું કે ચાલો આપણે આ જગાઓમાંથી એકાદની પાસે જઈ પહોંચીએ અને આપણે ગિબિયામાં કે રામામાં ઉતારો કરીશું. તેથી તેઓએ આગળ ચાલવું જારી રાખ્યું. જ્યારે બિન્યામીનના ગિબા પાસે તેઓ પહોંચ્યા ત્યારે સૂર્ય અસ્ત થયો. ગિબિયામાં જઈને ત્યાં ઉતારો કરવા સારું તેઓ તે તરફ વળ્યા. તેની અંદર દાખલ થઈને નગરના રસ્તામાં તે બેઠો, કેમ કે કોઈ માણસ ઉતારો આપવા માટે તેઓને પોતાને ઘેર લઈ ગયો નહીં. અને જો એક વૃદ્ધ માણસ ખેતરમાંથી કામ કરીને સાંજે આવતો હતો, તે એફ્રાઇમના પહાડી મુલકનો હતો અને તે ગિબિયામાં આવી વસેલો હતો. પણ એ જગાના લોક તો બિન્યામીની હતા. તેને નજર ઊંચી કરી તો તે વટેમાર્ગુને નગરના રસ્તામાં બેઠેલો જોયો. ત્યારે તે વૃદ્ધ માણસે તેને પૂછ્યું, તું ક્યાં જાય છે અને ક્યાંથી આવ્યો છે? તેણે તેને કહ્યું, અમે બેથલેહેમ યહૂદિયામાંથી એફ્રાઇમના પહાડી મુલકને પેલે છેડે જઈએ છીએ. હું ત્યાંનો રહેવાસી છું ને હું બેથલેહેમ યહૂદિયામાં ગયો હતો અને હું યહોવાના ઘેર જાઉં છું.
જો કે અમારા ગધેડાના માટે ચંદી તથા ચારો બંને છે અને મારે માટે તારી દાસીને માટે તથા તારા સેવકોની સાથેના જુવાનને માટે પણ રોટલી તથા દ્રાક્ષરસ છે. અમને કશાની ખોટ નથી. તો પણ કોઈ માણસ મને પોતાના ઘરમાં આવકાર આપતો નથી. તે વૃદ્ધ માણસે તેને કહ્યું, તને શાંતિ થાવ, તારે જે જે જોઈએ તેનો ભાર મારે માથે રહેવા દે, એટલું જ કે રસ્તામાં મુકામ ન કર. એમ તેને પોતાને ઘેર લાવ્યો ને તેના ગધેડાને ઘાસ ચારો નીર્યા અને તેઓ પોતાના પગ ધોઈને ખાધું પીધું. તેઓ આનંદમાં હતા. એટલામાં જુઓ, શહેરના કેટલાક બલિયાલ પુત્રો ઘરની આસપાસ ફરી વળીને બહારનું ઠોકવા લાગ્યા. તેઓએ ઘરના માલિકને એટલે તે વૃદ્ધ માણસને કહ્યું, જે માણસ તારા ઘરમાં આવ્યો છે તેને બહાર કાઢ કે અમે તેની આબરૂ લઈએ. તે માણસે એટલે ઘરના માલિકે તેઓની પાસે બહાર આવીને તેઓને કહ્યું કે મારા ભાઈઓ, એમ નહીં બને, કૃપા કરી એવું દુષ્ટ કૃત્ય ન કરો. એ માણસ મારા ઘરમાં આવ્યો છે તે ધ્યાનમાં લઈને એવી મૂર્ખાઈ ન કરો. જુઓ, મારી કુંવારી પુત્રી તે માણસની ઉપપત્ની અહીં છે. તેઓને હું હમણાં બહાર લાવું, તમે તેમની આબરૂ લો, ને તમને જેમ સારું લાગે તેમ તેમને કરો. પણ એ પુરુષની સાથે એવી મૂર્ખાઈ ન કરો. પણ તે માણસો તેનું કહેવું સાંભળવા માંગતા નહોતા. તેથી છેવટે તે માણસ તેની ઉપપત્નીને પકડીને તેને તેઓની પાસે બહાર લાવ્યો. તેઓએ તેની આબરૂ લીધી ને સવાર થતા સુધી આખી રાત તેના પર અત્યાચાર કર્યો. જ્યારે પો ફાટવા લાગ્યો ત્યારે તેઓએ તેને છોડી દીધી. પો ફાટતા તે સ્ત્રી આવીને જે માણસના ઘરમાં તેનો પતિ હતો તેના ઘરના બારણા આગળ અજવાળું થતા સુધી પડી રહી. તેના પતિએ સવારે ઉઠીને ઘરના બારણા ઉગાડ્યા ને રસ્તે પડવા માટે તે બહાર નીકળ્યો તો જુઓ, તે સ્ત્રી એટલે તેની ઉપપત્ની ઉંબરા પર હાથ રાખીને ઘરના બારણા પાસે પડેલી હતી. તેણે તેને કહ્યું, ઉઠ, આપણે જતા રહીએ. પણ કંઈ ઉત્તર મળ્યો નહીં. પછી તેણે તેને ઉંચકીને ગધેડા પર નાખી. પછી તે ઉઠીને પોતાના મુકામે જઈ પહોંચ્યો. પોતાને ઘેર આવીને તેણે એક છરી લીધી ને પોતાની ઉપપત્નીને પકડીને સાંધે સાંધાથી તેને કાપી ને તેના 12 ટુકડા કરીને ઇસરાયેલની સર્વ સીમામાં મોકલ્યા. અને એમ થયું કે જેઓએ તે જોયું તે સગળાએ કહ્યું કે ઇસરાયેલ પુત્રો મિસર દેશમાંથી નીકળ્યા ત્યારથી તે આજ સુધી આવું કૃત્ય કરવામાં કે જોવામાં આવ્યું નથી. એ વિશે વિચાર કરો, મસલત કરો ને અભિપ્રાય આપો.
ન્યાયાધીશોનું પુસ્તક એનો 20મો અધ્યાય. ન્યાયાધીશોનું પુસ્તક અધ્યાય 20મો. ત્યારે દાનથી તે છેક બેરસેબા સુધીના તથા ગિલિયાદ દેશના પણ સર્વ ઇસરાયેલ પુત્રો નીકળી આવીને આખી જમાત મિસ્પામાં યહોવાની આગળ એક મતે ભેગી મળી. સર્વલોકના એટલે ઇસરાયેલના સર્વ કુળોના મુખ્યો 400,000 તરવાર્યા પગે ચાલનારા પુરુષો દેવના લોકોની સભામાં હાજર થયા. હવે ઇસરાયેલ પુત્રો મિસ્પામાં ભેગા થયા છે એ વાત બિન્યામીન પુત્રોએ સાંભળી અને ઇસરાયેલ પુત્રોએ પૂછ્યું, આ દુષ્ટ કૃત્ય કેવી રીતે બન્યું તે અમને કહો. ત્યારે જે સ્ત્રીનું ખૂન થયું હતું તેના પતિ લેવીએ ઉત્તર આપ્યો કે હું તથા મારી ઉપપત્ની રાત રહેવા માટે બિન્યામીનના ગિબિયામાં ગયા હતા. ત્યાં ગિબિયાના માણસોએ મારી પાસે આવીને ધાણધણ મચાવીને જે ઘરમાં હું હતો તેને રાત્રે ચોગરદમ ઘેર લીધું. તેઓએ મને મારી નાખવાનો વિચાર કર્યો ને મારી ઉપપત્ની ઉપર તેઓએ બળાત્કાર ગુજારીને તેનો પ્રાણ લીધો. તેથી મેં મારી ઉપપત્નીને લઈને તેને કાપીને તેના ટુકડા કરીને ઇસરાયેલને મળેલા વારસાના આખા દેશમાં તે મોકલી દીધા, કેમ કે તેઓએ ઇસરાયેલમાંથી લંપટપણું તથા મૂર્ખાએ ભરેલું કામ કર્યું છે. હે સર્વ ઇસરાયેલ પુત્રો, તમે સર્વ જુઓ ને અત્રે શું કરું તે વિચાર કરીને કહો. સર્વ લોકોએ એક મતે ઉભા થઈને કહ્યું કે અમારામાંનો કોઈ પણ પોતાના તંબુએ જશે નહીં, કોઈ પણ પાછો ફરીને પોતાને ઘેર જશે નહીં. પણ હવે ગિબિયાને આપણે જે કરીશું તે આ પ્રમાણે ચિઠ્ઠી નાખીને આપણે તે પર ચઢાઈ કરીશું. આપણે ઇસરાયેલના સર્વ કુળોમાંથી 100 માણસોમાંથી 10-10 તથા 10,000 માણસોમાંથી 100-100 તથા 10,000માંથી 1,000-1,000 માણસો લડનાર લોકોને સારો ખોરાક લાવવા રાખીશું. એ માટે કે તેઓ બિન્યામીના ગિબિયામાં જઈને તેઓએ ઇસરાયેલમાં મૂર્ખાએ ભરેલું જે સગળું કામ કર્યું છે તે પ્રમાણે તેની ભલે કરે. એવી રીતે ઇસરાયેલના સર્વ માણસો એકમતે તે નગર સામે ભેગા થયા. પછી ઇસરાયેલના કુળોએ બિન્યામીનના આખા કુળમાં માણસો મોકલી આવીને કહ્યું કે આ કેવી દુષ્ટતા તમારામાં થવા પામી છે, તો હવે એ જે માણસો એટલે બલિયાલ પુત્રો ગિબિયામાં છે તેઓને અમારે સ્વાધીન કરો કે અમે તેઓને મારી નાખીને ઇસરાયેલમાંથી ભ્રષ્ટાચાર દૂર કરીએ. પણ બિન્યામીન પુત્રોએ પોતાના ભાઈઓનું એટલે ઇસરાયેલ પુત્રોનું કહેવું સાંભળ્યું નહીં અને ઇસરાયેલ પુત્રો સાથે યુદ્ધ કરવા માટે જવા સારું બિન્યામીન પુત્રો જુદા જુદા નગરમાંથી ગિબિયામાં ભેગા થયા. તે દિવસે બિન્યામીન પુત્રોની ગણતરી આ પ્રમાણે થઈ હતી, એટલે ગિબિયાના રહેવાસીઓમાંથી ચૂંટી કાઢેલા 700 પુરૂષ તથા એ ઉપરાંત જુદા જુદા નગરમાંથી આવેલા
26,000 તરવારીયા પુરુષ થયા. આ સર્વ લોકોમાં ચૂંટી કાઢેલા 700 પુરુષો ડાબોળ્યા હતા. તેઓમાંનો પ્રત્યેક ગોફણથી એવો ગોળો મારી શકતો કે એક વાળ પૂર પણ બચી જતો નહીં. બિન્યામિનીઓ સિવાય ઇસરાયલીઓની ગણતરી 400,000 તરવારીયા પુરુષોની થઈ. એ સર્વ લડવૈયા પુરુષ હતા. ઇસરાયલ પુત્રો ઉઠીને બેથેલ ગયા અને ઈશ્વરની સલાહ પૂછી અને તેઓએ કહ્યું, બિન્યામિન પુત્રોની સામે યુદ્ધ કરવા માટે અમારા તરફથી પહેલો કોણ ચડાઈ કરે? યહોવાએ કહ્યું કે યહૂદા પહેલો જાય. અને ઇસરાયલ પુત્રોએ સવારે ઉઠીને ગિબિયાની સામે છાવણી નાખી. ઇસરાયલીઓ બિન્યામિનીઓ સાથે યુદ્ધ કરવા આગળ આવ્યા અને ઇસરાયલીઓએ ગિબિયા પાસે તેઓની વિરુદ્ધ વ્યૂહ રચ્યો. બિન્યામિન પુત્રોએ ગિબિયામાં ધસારો કરીને તે દિવસે 22,000 ઇસરાયલીઓને મારી નાખીને જમીનદોસ કર્યા. પણ તે લોકોએ એટલે ઇસરાયલ પુત્રોએ હિંમત રાખીને પહેલે દિવસે જ્યાં તેઓએ વ્યૂહ રચ્યો હતો ત્યાં જ ફરીથી વ્યૂહ રચ્યો. અને ઇસરાયલ પુત્રો યહોવાની હજુરમાં જઈને સાંજ સુધી રડ્યા. તેઓએ યહોવાની સલાહ પૂછી કે શું હું મારા ભાઈ બિન્યામિન પુત્રોની સામે યુદ્ધ કરવા ફરીથી જાઉં? અને યહોવાએ કહ્યું કે તેની સામે ચડાઈ કર. બીજા દિવસે ઇસરાયલ પુત્ર બિન્યામિન પુત્રોની સામે નજીક ગયા. બિન્યામિનીઓએ બીજા દિવસે ગિબિયામાંથી તેમની સામે ધસારો કર્યો અને ફરીથી ઇસરાયલ પુત્રોના 18,000 પુરુષોનો સંહાર કર્યો. એ સઘળા તરવારીયા હતા. ત્યારે સર્વ ઇસરાયલ પુત્રો તથા સઘળા લોકો બેથેલમાં જઈને રડ્યા ને ત્યાં યહોવાની હજુરમાં બેઠા. ને તે દિવસે સાંજ સુધી તેઓ ઉપવાસ કર્યો અને તેઓ યહોવાને દહન્યાર્પણો તથા શાંતાર્પણો ચઢાવ્યા. પછી ઇસરાયલ પુત્રોએ યહોવાની સલાહ પૂછી, કેમ કે તે વખતે દેવનો કરાર કોષ ત્યાં હતો અને હારૂનના દીકરા એલાઝારનો દીકરો ફિનહાસ તે વખતે તેની સન્મુખ ઉભો રહેલો હતો. એને કહ્યું, શું હું હજીએ ફરીથી મારા ભાઈ બિન્યામિન પુત્રો સાથે યુદ્ધ કરવા માટે જાઉં કે હું બંધ રાખું? યહોવાએ કહ્યું કે જા, કેમ કે કાલે હું તેને તારા હાથમાં સોંપી દઈશ. પછી ઇસરાયલીઓ સંતાઈ રહેલાઓને ગિબિયાની ચોમેર ગોઠવ્યા. ત્રીજે દિવસે ઇસરાયલ પુત્રોએ બિન્યામિન પુત્રો પર ચઢાઈ કરીને ગિબિયાની સામે અગાઉની જેમ વ્યૂહ રચ્યો અને બિન્યામિન પુત્રો એ લોકો પર ધસી આવ્યા ને તેઓને પાછા હટાવતા હટાવતા નગરથી દૂર ખેંચ્યા અને તેઓએ અગાઉની જેમ ધોરી રસ્તાઓ પર સુમારે 30 ઇસરાયેલી માણસોને ખુલ્લા મેદાનમાં મારીને કાપી નાખ્યા. તે રસ્તાઓમાંનો એક બેથેલમાં જાય છે ને બીજો ગિબિયામાં જાય છે. બિન્યામિન પુત્રોએ કહ્યું કે એ લોકો પહેલાની જેમ આપણે હાથે માર્યા જાય છે. પણ ઇસરાયેલ પુત્રોએ કહ્યું કે આપણે નાસીને તેઓને નગરમાંથી ધોરી રસ્તાઓ પર દૂર ખેંચી લાવીએ. અને સર્વ ઇસરાયેલીઓ પોતાની જગ્યાએથી ઉઠ્યા ને તેઓએ બાળ તામાર આગળ વ્યૂહ રચ્યો અને ઇસરાયેલના સંતા રહેલા માણસો તેની જગાઓમાંથી એટલે મારે ગેબામાંથી બહાર નીકળી આવ્યા. પછી સર્વ ઇસરાયેલીઓમાંથી ચૂંટી કાઢેલા 10,000 માણસોએ ગિબિયા પર હલ્લો કર્યો ને દારૂણ યુદ્ધ મચ્યું. પણ બિન્યામિનીઓ જાણતા નહોતા કે હવે અમારું આવી બન્યું છે. અને યહોવાએ ઇસરાયલની આગળ બિન્યામિનીઓનો પરાજય કર્યો અને તે દિવસે ઇસરાયેલ પુત્રોએ બિન્યામિનના 25,100 માણસોનો સંહાર કર્યો. એ બધા તરવારીયા હતા. હવે બિન્યામિન પુત્રોએ જોયું કે અમે હાર ખાધી છે, કેમ કે ઇસરાયલીઓ બિન્યામિનીઓની આગળથી હટી ગયા, કેમ કે જેઓને તેઓએ ગિબિયાની સામે સંતાડી રાખ્યા હતા તેઓના ઉપર તેમને ભરોસો હતો. સંતાયા રહેલાઓએ એકદમ ગિબિયા પર ધસારો કર્યો અને સંતાઈ રહેલાઓએ પસરી જઈને આખા નગરનો તરવારથી સંહાર કર્યો. અને ઇસરાયલીઓ સંતાઈ રહેલા માણસો વચ્ચે નક્કી કરેલો સંકેત આ હતો કે તેઓએ નગરમાંથી ધુમાડાના ગોટે ગોટા ચઢાવવા. ઇસરાયલીઓએ યુદ્ધમાં પૂંઠ ફેરવી ત્યારે શરૂઆતમાં બિન્યામિનીઓએ ઇસરાયેલના 30 પુરુષોને ઘાયલ કરીને મારી નાખ્યા, કેમ કે તેઓએ કહ્યું કે પહેલા યુદ્ધની જેમ નક્કી તેઓ આપણે હાથે માર્યા જાય છે. પણ જ્યારે નગરમાંથી ધુમાડાના ગોટે ગોટા સ્તંભરૂપે ઉપર ચડવા લાગ્યા ત્યારે બિન્યામિનીઓએ પાછા ફરી જોયું તો જુઓ આખું નગર ધુમાડારૂપે ગગનમાં ચડતું હતું. પછી ઇસરાયલીઓ પાછા ફર્યા ને બિન્યામિનીઓ સ્તબ્ધ થઈ ગયા, કેમ કે તેઓએ જોયું કે હવે અમારું આવી બન્યું છે. આથી તેઓ ઇસરાયેલીઓ આગળથી પીઠ ફેરવીને અરણ્યને માર્ગે નાઠા. પણ યુદ્ધ તો તેઓની પાછળ લાગુ રહ્યું અને નગરોમાંથી નીકળેલા માણસોએ તેની મધ્ય તેઓનો સંહાર કર્યો. તેઓ બિન્યામિનીઓને ચોતરફથી ઘેરી લઈને ઉગમની દિશાએ ગિબિયાની સામે સુધી તેઓની પાછળ પડ્યા ને તેમની આરામની જગ્યાએ તેઓએ તેમને ખૂંડી નાખ્યા. બિન્યામિનના 18,000 માણસો માર્યા ગયા. એ સર્વ સુરવીર પુરુષ હતા અને તેઓ પાછા ફરીને અરણ્ય તરફ નાઠા ને ડિમોનગઢમાં જતા રહ્યા અને તેઓએ રાજમાર્ગમાં વિખૂટા પડી ગયેલા 5,000 માણસોને કતલ કર્યા. વડી ગિદિયોન સુધી તેમનો કેળો પકડીને તેઓના બીજા 2,000 માણસોનો સંહાર કર્યો. આ પ્રમાણે તે દિવસે સર્વ મળીને બિન્યામિનના 25,000 તરવારીયા માર્યા ગયા. એ સર્વ સુરવીર પુરુષ હતા. પણ 600 માણસો પાછા ફરીને અરણ્ય તરફ નાઠા ને રિમોનગઢમાં જતા રહ્યા. તેઓ રિમોનગઢમાં 4 માસ રહ્યા. ઇસરાયેલીઓ પાછા ફરીને ફરીથી બિન્યામિન પુત્રો પર હલ્લો કર્યો ને આખા નગરની વસ્તીનો તેમજ ઢોરનાકનો તથા જે તેમની નજર પડ્યા તે સર્વનો તેઓએ તરવારથી નાશ કર્યો. વળી જે નગરો તેમના જોવામાં આવ્યા તે સર્વને તેઓએ બાળી નાખ્યા.
ન્યાયાધીશોનું પુસ્તક એનો 21મો અધ્યાય. ન્યાયાધીશોનું પુસ્તક અધ્યાય 21મો.
હવે ઇસ્રાયલીઓએ મિસ્પામાં એવા સોગંદ ખાધા હતા કે તેઓમાંનો કોઈ પણ પોતાની દીકરીને બિન્યામીન સાથે પરણાવે નહીં. અને તે લોકો બેથેલમાં આવીને યહોવાની હજુરમાં સાંજ સુધી બેઠા ને પોક મૂકીને રડ્યા. તેઓએ કહ્યું કે યહોવા ઇસ્રાયલના દેવ, આજે ઇસ્રાયલમાંથી એક કુળ ઓછું થાય છે, એમ કેમ બન્યું? બીજે દિવસે એમ બન્યું કે લોકોએ પરડે ઉઠીને ત્યાં એક વેદી બાંધી, દહનિયારપણ તથા શાંતિર્પણ ચડાવ્યા. અને ઇસ્રાયલ પુત્ર કહ્યું કે ઇસ્રાયલના સર્વકુળોમાંથી મળેલી સભામાં યહોવાની હજુરમાં આવ્યો ન હોય એવો કોણ છે? કેમ કે મિસ્પામાં યહોવાની હજુરમાં જે માણસ ન આવ્યો તેને જરૂર મારી નાખો. એવા ભારે સ્વાગન તેઓએ ખાધા હતા. ઇસ્રાયલ પુત્રોએ તેઓના ભાઈ બિન્યામીનને લીધે શોક કરીને કહ્યું કે આજે ઇસ્રાયલમાંથી એક કુળ નાબૂદ થાય છે, જેઓ બચ્યા છે તેમને પરણાવવા માટે આપણે શું કરીશું? કેમ કે આપણે તો આપણી દીકરીઓ તેમને નહીં પરણાવવાના યહોવાની આગળ સ્વાગન ખાધા છે. તેઓએ કહ્યું કે ઇસ્રાયલના કુળોમાંનું એવું કયું કુળ છે કે મિસ્પામાં યહોવાની હજુરમાં આવ્યું ન હોય? અને જુઓ, તેઓને માલુમ પડ્યું કે યાબેશ ગિલિયાદથી સભામાં ભાગ લેવા માટે છાવણીમાં કોઈ પણ આવ્યો નહોતો, કેમ કે જ્યારે લોકોની ગણતરી કરવામાં આવી ત્યારે જુઓ, યાબેશ ગિલિયાદના રહેવાસીઓમાંનો કોઈ પણ ત્યાં નહોતો. પછી જમાતે સુરામાં સુરા 12,000 પુરૂષોને એવી આજ્ઞા આપીને ત્યાં મોકલ્યા કે જેને યાબેશ ગિલિયાદના રહેવાસીઓનો સ્ત્રીઓ તથા બાળકો સહિત તરવારથી સંહાર કરો. વળી તમારે આ પ્રમાણે કરવું કે પ્રત્યેક પુરૂષનો તથા જે સ્ત્રીએ પુરૂષનો અનુભવ કર્યો ન હોય તે દરેકનો તમારે વિનાશ કરવો. અને યાબેશ ગિલિયાદના રહેવાસીઓમાંથી જેઓએ પુરૂષનો સંસર્ગ બિલકુલ કર્યો નહોતો એવી 400 જુવાન કુમારિકાઓ તેમને મળી. તેઓ તેમને કનાન દેશના સિલો પાસે છાવણીમાં લઈ આવ્યા. આખી જમાતે રિમોન ગઢમાંના બિન્યામીન પુત્રોનો સંદેશ મોકલીને સલાહનો ઢંઢેરો પીટાવ્યો. ત્યારે બિન્યામીનો તેમની પાસે આવ્યા અને ઇસ્રાયલીઓએ યાબેશ ગિલિયાદની જે સ્ત્રીઓને જીતી રાખી હતી તે તેઓએ તેમને આપી. તો પણ તે સગડી તેમને માટે બસ થઈ નહીં અને લોકોએ બિન્યામીનને માટે શોક કર્યો, કેમ કે યહોવાએ ઇસ્રાયલના કુળોમાં ભંગાણ પાડ્યું હતું. ત્યારે જમાતના વડીલોએ કહ્યું કે બિન્યામીનમાંથી તો સ્ત્રીઓનો નાશ કરવામાં આવ્યો છે, તો બાકી રહેલાઓને સ્ત્રીઓ પૂરી પાડવાને આપણે શું કરીશું? તેઓએ કહ્યું કે ઇસ્રાયલમાંથી એક કુળ નાબૂદ ન થાય માટે બચેલા બિન્યામીનીઓને સારું વારસો જોઈએ, તથાપિ આપણે તો આપણી કન્યાઓ તેઓને આપી શકતા નથી, કેમ કે ઇસ્રાયલ પુત્રોએ એવા સોગંદ ખાધા હતા કે જે કોઈ બિન્યામીનીઓને કન્યા દે તે શાપિત થાય. પછી તેઓએ કહ્યું કે જુઓ, બેથેલની ઉત્તરે તથા બેથેલની શખેમ જવાના રાજમાર્ગની પૂર્વ બાજુએ તથા લબોનાની દક્ષિણે આવેલા શિલોમાં વર્ષો વર્ષ યહોવાનું એક પર્વ પાળવામાં આવે છે. હવે તેઓએ બિન્યામીન પુત્રને આજ્ઞા કરી કે તમે ત્યાં જઈને દ્રાક્ષાવાડીઓમાં સંતાઈ રહેજો અને જોતા રહેજો કે શિલોની કન્યાઓ નાચમાં નૃત્ય કરવાને બહાર આવે તો તમારે દ્રાક્ષાવાડીઓમાંથી બહાર આવવું અને શિલોની કન્યાઓમાંથી પ્રત્યેકે પોતપોતાના માટે સ્ત્રી પકડીને બિન્યામીનના પ્રાંતમાં જતા રહેવું. અને એમ થશે કે જો તેમના પિતાઓ કે ભાઈઓ આવીને અમારી આગળ ફરિયાદ કરશે તો અમે તેઓને કહીશું કે મહેરબાની કરીને એવું ધારો કે તે કન્યાઓ તમે જ અમને આપી છે, કેમ કે આપણે યુદ્ધમાં તેઓમાંના પ્રત્યેકને માટે સ્ત્રી રાખી નહીં, તેમજ તમે પોતે તેમને તમારી કન્યાઓ દીધી નથી, નહીં તો તમે દોષિત ગણાવો. બિન્યામીન પુત્રે આ પ્રમાણે કર્યું, એટલે પોતે જેટલા હતા તેટલી સ્ત્રીઓનું નૃત્ય કરનારી સ્ત્રીઓમાંથી હરણ કરીને તેમને પોતાની પાસે રાખી. પછી તેઓ પાછા પોતાના વતનમાં ચાલ્યા ગયા અને નગર અને સમારને તેમાં વસ્યા. અને ઇસ્રાયલ પુત્રો તે સમયે ત્યાંથી વિદાય થઈને પ્રત્યેક પોતપોતાના કુળમાં તથા પોતપોતાના કુટુંબમાં ગયા અને ત્યાંથી નીકળીને તેઓ પોતપોતાના વતનમાં ગયા. તે સમયે ઇસ્રાયલમાં કોઈ રાજા નહોતો. પ્રત્યેક માણસ પોતાની નજરમાં જે સારું લાગતું તે કરતો.